चार अंतःकरण छे, मन बुद्धि चित्त ने अहंकार। पेलू वचनामृत आपने वाँच्यू जोयू, एमां श्रीजी महाराज जाने मन ने उद्देशी ने उपदेश आपता होय एम। भगवानना स्वरूप में मन की अखंड वृत्ति राखे। बीजा वचनामृत में जाने चित्त ने लक्षी ने बात करता होय एम, के चित्त में वैराग्य धारण करवो। त्रीजा वचनामृत में जाने अहंकार ऊपर लक्ष्य आपता होय एम, के अखंड मूर्ति देखाती होय तो पण अहंकार राखवानी जरूर नथी। एमां चौथा वचनामृत में बुद्धि में जे खराब दानत पड़ी छे, इरादा पड़ा छे, एने शुद्ध करवानी वात महाराज लक्ष्य में आपे छे। चौथु वचनामृत आपने ज्या पठन कर्युं एनु लघु रूप शॉर्ट फॉर्म ये आ प्रमाणे करी शकाय, के श्रीजी महाराज बोल्या जे भगवानना भक्त ने परस्पर ईर्षा न करवी। त्यारे आनंदानंद स्वामी बोल्या जे हे महाराज, ईर्षा तो रहे छे। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી, પણ જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તએ સર્વ પ્રકારે ત્યાગ કરવો, ઇતિ વચના અમૃતમ। આ લઘુ રૂપ છે, શોર્ટ ફોર્મ, મૂળ વાત આટલી છે। તો જે પ્રથમ ત્રણ વચનામૃતો આપણે જોયા એમાં મહારાજે વિધેયાત્મક વાતો કરી છે। વિધેયાત્મક એટલે હકારાત્મક, ભાઈ અખંડ વૃત્તિ રાખો, વૈરાગ્ય રાખો, ભગવાનના લીલા ચરિત્રોની સ્મૃતિ રાખો, ભગવાનના ભક્તોને સંતોમાં હેત રાખો, એ વિધેયાત્મક વાતો કરી છે। આ વચનામૃત એવું છે જેમાં નિષેધાત્મક વાત મૂકી છે, પરસ્પર ઈર્ષા ન કરો। આશ્ચર્ય પાછું આ વચનામૃતનું એ છે કે એક જ મુદ્દા ઉપર નિષેધાત્મક પણ અને વિધેયાત્મક પણ બંનેને જોડ્યા છે। પહેલા એમ કહ્યું કે ઈર્ષા ન કરો, એ નિષેધ કર્યો, પાછું વિધાન કર્યું, વિધિ મૂક્યો કે ઈર્ષા કરો। એક જ મુદ્દા ઉપર બંનેને જોડ્યા છે અને જોડીને મહારાજે એ વિષયને એકદમ રોચક બનાવ્યો છે। તો પહેલા નિષેધની જે ચર્ચા છે તે નિષેધાત્મક, એટલે આ ન કરો, તે ન કરો, આમ ન કરો, તેમ ન કરો, એને નિષેધ કહેવામાં આવે છે। અને નિષેધનું જીવનમાં સૌ પ્રથમ મહિમા અને જરૂરિયાત છે। જીવનમાં ગુણનો વિકાસ કરવો, સારું કરવું એ ઠીક છે, પછી કરીશું, એને બીજું સ્થાન છે। પણ પહેલી બાબત જીવનમાં અતિશય જરૂરિયાતની હોય તો એ છે કે જે નથી કરવા જેવું એ બંધ કરો, પછી કરવા જેવું થાય એ પછી વિચારીશું, પહેલા જે નથી કરવા જેવું એ પહેલા છોડો। એટલે શાસ્ત્રમાં પ્રથમ નિષેધ ઉપર બહુ ભાર છે। બહુ સાચી વાત છે કે જીવનમાં આપણને જો એટલી જ ખબર પડી જાય કે આટલું કરવા જેવું નથી, બસ એટલી જ જો ખબર પડી જાય કે આટલું જીવનમાં ક્યારેક કરવા જેવું જ નથી, તો પણ જીવન ઉજળું થઈ જાય। પીપા પાપ ન કિયા તો પુણ્ય કિયા સો વાર હજાર, બસ પાપ બંધ થાય તો એ જ મોટા મોટું પુણ્ય છે ભાઈ। માની લો કે આપણો ઓરડો છે, એ ઓરડામાં આપણે સુગંધી દ્રવ્યો લાવીએ, મોગરા, ડોલર, ગુલાબના ફૂલ લાવીએ, એનાથી ગુલદસ્તા ભરી દઈએ, સરસ મજાની કેવડા, ડોલર, એની અગરબત્તીઓ પેટાવીએ, પરફ્યુમ છાંટીએ, એ તો સૌ સૌની શક્તિ ને સગવડતાની ચોઈસની વાત છે, એ કરજો વાંધો નહીં। પણ એના પહેલા એ કરવા જેવું છે કે એ ઓરડામાં જે ગંધાઈ છે એ વસ્તુઓ કાઢી નાખો, એઠવાડ પડ્યો છે તે કાઢી નાખો, મેલા કપડાં પડ્યા છે ડૂચા એને બહાર મૂકી આવો, આ દુર્ગંધ આવે છે એ દૂર કરો, કચરો છે, ગાર્બેજ છે એને બહાર કાઢો, કોઈ જીવજંતુ ઉંદરડું મરી ગયું છે એ ગંધાય છે એ પેલા કાઢો, અત્તર પરફ્યુમની વાત પછી કરજો લાલ, પણ પેલા જે ગંધાય છે એને બહાર કાઢો। એમ જીવનમાં જે ખરાબ વસ્તુ છે આ નથી કરવા જેવું, એટલું જ જો આપણે કરીએ એટલે દુર્ગંધવાળી વસ્તુ ઓરડામાંથી કાઢી નાખીએ એટલે ઓરડો આપોઆપ સ્વયંભૂ સુગંધી જ લાગે. એમાં હૃદય છે એ પણ એક ઓરડો જ છે, એમાં જે ગંધાય છે એટલું જો છેટું થઈ જાય એટલે ઓહો ઓહો, જેમ પેલા ઓરડામાં રહેવાની સુવાની બેસવાની મજા આવે, બાકી ગમે તેટલા અતર છાંટો પણ ઓરડામાં મરેલું ઊંધડું ગંધાતું હોય તો કંઈથી મજા આવવાની છે. એમ આ દુર્ગંધ ચાલી જાય તો આ હૃદયરૂપી ઓરડામાં એક પ્રસન્નતા, જીવનની જે ઉજળાશ છે, જીવનની જે શાંતિ છે એની કોઈ સીમા નથી. એટલે એને લક્ષ્યમાં લઈને પાતંજલ યોગ દર્શનમાં એક બહુ સરસ મજાનું પતંજલિ ઋષિ સૂત્ર મૂકે છે. મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય પુણ્ય વિષયાણામ ભાવનાતઃ ચિત્ત પ્રસાદનમ, 33મું સૂત્ર છે. બહુ સમજવા જેવું કે જીવનમાં આપણી પાસે પ્રસન્નતા કાયમ રાખવી હોય, પ્રસન્નતાથી જીવન જીવવું હોય તો બસ આ ચાર વૃત્તિઓને અપનાવી લો, જીવન તરબતર થઈ જાય. બસ બહુ મોટી પાયાની વાત. તો ચાર વૃત્તિની વાત કરે છે, મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા. આ ચાર વૃત્તિ અપનાવો, જીવનમાં ચિત્તમાં અતિશય પ્રસન્નતા પ્રાપ્ત થશે અને પ્રસન્નતા પ્રાપ્ત થતા જ એ ચિત્ત છે એ ભગવત સમાધિને યોગ્ય થશે, ભગવત ચરણારવિંદની ઉપાસના કરવાને માટે, સ્થિર કરવાને માટે પરમ ઉપયોગી થશે અને પરમ શાંતિનો અનુભવ થશે. એટલે ચાર વૃત્તિ સાધકે કેળવવાની છે. બહુ મહામૂલી વાત પતંજલિ ઋષિ યોગ સૂત્રમાં કરે છે, પાયાવાળી વાત કરે છે, એ સમજીએ. થોડી ટૂંકનો અર્થ આવો છે એનો, ધ્યાન રાખી અને સમજવાનું. સુખી માણસો છે, સુખી લોકો છે એના પ્રત્યે મૈત્રીની વૃત્તિ રાખો, દુઃખી લોકો છે એના પ્રત્યે કરુણાની વૃત્તિ રાખો, અને જે પુણ્યશાળી લોકો છે એના પ્રત્યે મુદિતાની વૃત્તિ એટલે પ્રેમની પ્રીતિની વૃત્તિ રાખો, અને પાપી પુરુષો છે એના પ્રત્યે ઉપેક્ષાની વૃત્તિ રાખો, એટલે તમારું ચિત્ત છે એ પ્રસન્નતાથી ભરાઈ જશે. અતિ અદ્ભુત વાત. થોડો વિસ્તાર, મૈત્રી રાખો કોના પ્રત્યે, કે જે સમાજમાં જે કોઈ સુખી લોકો છે એ બધાની સાથે મૈત્રી રાખો, મિત્રની ભાવના રાખો, પોતાના મિત્ર સમજો, એને સુખી જુઓ તો તમે એમ જ જાણો કે બસ અમે સુખી થયા છીએ, તો કેટલું ચિત્ત પ્રસન્ન થાય. બીજાનું સુખ જોઈને આપણને એમ થાય કે મારો મિત્ર સુખી થયો તો કેટલો આનંદ થાય. પણ આપણે મૈત્રીની વૃત્તિથી નથી જીવતા, બીજાને સુખી જોઈને આપણે તરત જ ઉલટી વૃત્તિ અપનાવીએ છીએ. એ ઉલટી વૃત્તિનું નામ છે ઈર્ષા. કોઈનું સુખ જોઈએ એટલે તરત આપણને ઈર્ષા સળગે છે, હૃદયમાં બળતરા થાય છે, એટલે પ્રસન્નતા મરી ગઈ. બીજાનું સુખ જોઈને આપણને મૈત્રીની ભાવના જાગે તો ચિત્તની શાંતિ ને પ્રસન્નતાની કોઈ સીમા નથી. પણ બીજાનું સુખ જોઈને આપણે બળીએ છીએ એટલે ચિત્તની પ્રસન્નતા મારી જાય છે, અને બળતરા સિવાય હાથમાં કંઈ આવતું નથી. અને જો મિત્રતાની વૃત્તિ રાખીએ તો ભૈયામાં શાંતિ રહે, અને બીજું મૈત્રીની ભાવના રાખી હોય તો ક્યારેક એનો સહકારનો યોગ પણ બની શકે, ક્યારેક કામ પડે તો એ મિત્ર કામ પણ લાગે. પણ ઈર્ષાથી જીવ્યા હોય તો કોણ ભાઈ આપણને સહાય કરે? ઈર્ષામાં તો એક તો હૈયું બળે અને સહકાર મળવાનો હોય એ પણ ગુમાયો. એટલે મિત્રતાની વૃત્તિ, મૈત્રી ભાવનું પવિત્ર જરણો મુજ હૈયામાં વહા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર જરણો મુજ હૈયામાં વહા કરે, મુજ હૈયામાં વહા કરે. જેને સુખી જુએ, આત્મવત સર્વભૂતેશુ મિત્રવત સર્વભૂતેશુ મિત્રસ્ય ચક્ષુષા પશ્ય, ઉપનિષદ કહે છે. પોતાના સ્વજનની જેમ જુઓ, પોતાના મિત્રની જેમ જુઓ, પોતાના જ વ્યક્તિની જેમ એને નિહાળો, સુખી થઈ જવાય અને ભગવાન પ્રસન્ન થઈ જાય. અંતરમાં ટાઢું થઈ જાય. અને મિત્રતા તો શું ન કરે. વિવેકાનંદજી 1893 અમેરિકામાં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં જ્યારે ત્યાં પહોંચ્યા, તો પહોંચ્યા પછી ઉતરવાનું કોઈ ઠેકાણું નહીં, બિલકુલ એમ જ ગયા હતા. ક્યાં ઉતરવું, એમાં વિમાસણમાં હતા ત્યાં. એમને વિચિત્ર વેશ, વિચિત્ર રંગઢંગ એ જોઈ, અને એક યુરોપિયન દંપતિ ગોરા માણસ પતિ પત્ની, એ અમેરિકન ગોરો આવીને ઉભો રહ્યો. એમણે સ્વામીજીને પૂછ્યું કે આપ કોણ છો, ક્યાંથી આવો છો, આપનું નામ શું છે, આપનું આવવાનું કારણ શું છે, એ બધું પૂછ્યું. એટલે વિવેકાનંદજીએ બહુ સરસ એમને ઇંગ્લિશમાં જવાબ આપ્યા. પણ ગોરાએ પછી એક પ્રશ્ન કર્યો કે બહુ સારી વાત છે, આપ અહીંયા અમેરિકા આવ્યા છો, ભારતથી આવ્યા છો, પણ આપ ઉતરવાના ક્યાં છો, આપનો મુકામ ક્યાં છે? એટલે વિવેકાનંદજી એમ કહ્યું કે મારા એક મિત્રને ત્યાં હું ઉતરવાનો છું. બહુ સરસ, મને એ તમારા મિત્રનું એડ્રેસ અને નામ આપશો, કોણ છે એ મિત્ર? વિવેકાનંદજીએ કહે, એ મિત્ર એમ કહીને એ યુરોપ એ અમેરિકન ગોરાના ખભા ઉપર જ હાથ થમાવીને કહ્યું, એ મિત્ર એ તું પોતે જ, આજ મારો મિત્ર, એને ત્યાં જ હું ઉતરવાનો છું. અને પેલો એકદમ મિત્રની ભાવનાથી, અહોભાવથી તરબતર થઈને વિવેકાનંદજીના ચરણમાં પડી ગયો. વાહ પ્રભુ, આવો મારે ઘેર, પોતાની ગાડીમાં જ બેસાડી અને વિવેકાનંદજીને ઉતારો આપી દીધો. એક મિત્રની વૃત્તિ, મિત્રસ્ય ચક્ષુષા પશ્ય, મિત્રની ભાવના શું ન કરી શકે. એટલે ઋષિ આપણને કહે છે કે મૈત્રીની વૃત્તિ અપનાવો, ચિત્ત પ્રસન્ન રહેશે. બીજી વૃત્તિનું નામ આપે છે કરુણા વૃત્તિ. કરુણાથી જીવો, કોના પ્રત્યે, દુઃખી લોકો પ્રત્યે કરુણા રાખો. પણ આપણે કરુણા નથી રાખતા, આપણે એના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની વૃત્તિ રાખીએ છીએ. એ લોકો હરામી છે, એ લોકો પાપી છે, એ તો એના પ્રારબ્ધ ભોગવે છે, કર્યા ભોગવે છે, ભોગવવા દો, એ લાગના છે, એ તો આળસુ છે, અક્કલના ઓથમીર છે, એને ક્યાં અક્કલ છે, એને ક્યાં કમાતા આવડે છે, કમાવું હોય તો દુનિયા પડી છે, એ લાગના છે. એમ કહીને આપણે એના પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર કરીએ છીએ. પણ સુકાણારે હાડ કોઈ પાડોશી ના બાળ ને મોઢે મુઠી ચણ નાખતો જા, અરે ભલા ઈશ્વરે તને દીધું હોય તો જરા એને આપતો જા. ભગવાને તને આપ્યું છે તો કોઈ પાડોશીમાં દીન દુખી હિંદ કંગાલ હોય તેને થોડી ચણ નાખતો જા, થોડું ચપચી ચપચી નાખતો જા. કરુણા રાખ, ક્રૂરતા કે તિરસ્કાર કે ઘૃણાની વૃત્તિ ન કેળવ. અને જો ખરેખર દિન પડી ગયા છે, નીચા છે, એ લોકો પ્રત્યે કરુણા આવી જાય, કેટલી ચિત્તની પ્રસન્નતા આવે. કોઈને આપવામાં અને સહકાર આપવામાં ચિત્ત જેટલું પ્રસન્ન થાય છે, એવું દુનિયામાં કશાયથી પ્રસન્ન થતું નથી. તો કરુણાની વૃત્તિ. બીજી, ત્રીજી વૃત્તિ છે મુદિતાની વૃત્તિ. જે પુણ્યશાળી લોકો છે, પવિત્ર પુરુષો છે, સજ્જન પુરુષો છે, સંત પુરુષો છે, એના પ્રત્યે મુદિતા એટલે પ્રીતિ રાખો. અહીંયા મુદિતાનો અર્થ ઋષિ પ્રીતિ કરે છે, એના પ્રત્યે પ્રીતિ રાખો, પ્રેમ રાખો. અને સજ્જન પુરુષો, પુણ્યશાળી લોકો, એના પ્રત્યે પ્રેમ થાય પછી જીવનમાં શું બાકી રહી. પણ આપણે એના પ્રત્યે પ્રેમ નથી રાખતા, એના પ્રત્યે દ્વેષ કરીએ છીએ. અને સમાજમાં જેટલા જેટલા સજ્જન પુરુષો થયા, મહાપુરુષો થયા, એને સમાજે હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. એના પ્રત્યે દ્વેષ રાખીને જીવીએ છીએ જિંદગીભર, પણ પ્રેમ કરી શકતા નથી. એટલે આપણે એ મુદિતાને અપનાવી નથી શકતા. અને ચોથી વૃત્તિ છે એ ઉપેક્ષાની વૃત્તિ છે. ઋષિ કહે છે ઉપેક્ષા ધારણ કરો. કોના પ્રત્યે? જે લોકો પાપી છે. વેદ, શાસ્ત્ર, લોક, નીતિ ને ધર્મ, એનાથી જેનું આચરણ વિપરીત છે, અને ગમે તેટલા સમજાવો છતાં સમજી શકે તેમ નથી, સુધરી શકે એમ જ નથી, જવા દો, પછી લેટ ગો, ઉપેક્ષા, ઉદાસીન થઈ જાઓ, જાણે કશું છે જ નહીં એમ કરીને ભૂલી જાઓ. સમજી લો કે તમારો છોકરો લાખ સમજાવો પણ પછી સમજે જ નહીં, તો પછી એના પ્રત્યે ઉદાસી થઈ જાઓ, બસ ભૂલી જાઓ એને, જાણે દીકરો છે જ નહીં. ઉપેક્ષા, પરમ શાંતિ થઈ જાય. પણ કોઈ વડીલ ઉપેક્ષા વૃત્તિ કેળવી નથી શકતા મરે ત્યાં સુધી. એને ઉપેક્ષાની બદલે સતત અપેક્ષા રહે છે. એ મારો દીકરો છે, મારું કયું કરવું જ જોઈએ, એ અપેક્ષામાં ન કે અપેક્ષામાં દુઃખી થઈને ગુજરી જાય છે. એના કરતા ઉપેક્ષા, બસ પતી ગયું, નથી સુધરે એમ, હવે ભૂલી જાઓ, નોંધ જ નહીં લેવાની, મારે દીકરો જ નથી. આવી ભાવનાથી જીવું, કેટલી સુંદર જીવવાની ઋષિ છણાવટ કરે છે. પાપી પુરુષો પ્રત્યે ઉપેક્ષા રાખીને જીવવાનું છે એની જગ્યાએ આપણે ઉલટું કરીએ છીએ, સજ્જન પુરુષો પ્રત્યે ઉપેક્ષા રાખીએ છીએ. જાણે કોઈ છે જ નહીં, પાડોશીમાં જ એવો મહાપુરુષ જીવતો હોય તો આપણે એની નોંધ નથી લેતા. કોઈ કે પેલા માણસ તમારી બાજુમાં જ રહે છે, બહુ સજ્જન પુરુષ, તો કે હશે ભાઈ, આપણને ખ્યાલ નથી. હા, ગામમાં કેટલા પાપી છે એનો ખ્યાલ છે, પણ પડોશમાં જ કોઈ સજ્જન હોય તો એની નોંધ લેવા માટે પણ કોઈ તૈયાર નથી. પડોશમાં જ કોઈ સારી સંસ્થા હોય તો એની નોંધ લેવા માટે કોઈ તૈયાર નથી. પણ પડોશમાં જ જો ક્યાંય શરાબખાનું હોય કે વેશ્યાલય હોય તો એની નોંધ પૂરેપૂરી છે. એટલે આપણે પાપીઓની ઉપેક્ષા નથી કરતા, પુણ્યશાળી લોકોની ઉપેક્ષા કરીએ છીએ. મનુષ્ય હંમેશા અવળી વૃત્તિથી જ જીવે છે, જે રીતે જીવવું જોઈએ એનાથી વિરુદ્ધ જ જીવે છે. તો જે અવળાઈથી જીવીએ છીએ એવું આપણે એકદમ વિસ્મયકારી પ્રાણી છીએ. અવળાઈથી જીવવું એવી પ્રતિજ્ઞા લઈને જ આ ધરતી ઉપર આવ્યા છે. અને એવી અવળાઈની જે પ્રથમ વૃત્તિ છે એ ઈર્ષા છે. ઈર્ષા વૃત્તિ આપણી પ્રથમ છે. દ્વેષ યાને વેર વૃત્તિ અને ઈર્ષા વૃત્તિમાં તફાવત છે. વેર વૃત્તિ અને ઈર્ષા વૃત્તિ આમ લાગે સરખી, પણ બંને વચ્ચે તફાવત બહુ છે. વેર વૃત્તિ શું છે કે આપણું કોઈ કંઈ બગાડ્યું હોય, આપણને કોઈ હેરાન કર્યા હોય, અને એના પ્રત્યે પછી જે ભાવના બંધાઈ જાય, જે વૃત્તિ બંધાઈ જાય, એ વૃત્તિનું નામ વેર વૃત્તિ છે. આપણે સમજીએ છીએ કે ભાઈ, ઘણા કહેતા હોય છે કે સાપને મારશો નહીં, જો માર્યો ને જીવતો રહી ગયો તો વેર બાંધે અને બદલો લીધા વગર છોડે નહીં. એને હેરાન કર્યો, માર્યો એટલે એને વેર બાંધ્યો, નહીં તો આપણી સાથે એને કંઈ વેર વૃત્તિ નથી. કોઈના કુટુંબમાં પેઢી દર પેઢી વેર ચાલ્યા આવે છે. કોઈ આવેશમાં આવી એકાદ જણાની હત્યા કરી નાખી એટલે પછી વેર બંધાઈ જાય. બગાડ્યું માટે એને જે વૃત્તિ બંધાણી એ વૃત્તિનું નામ વેર વૃત્તિ છે. પણ ઈર્ષામાં એવું નથી, જેણે આપણું કાંઈ બગાડ્યું નથી અને ભવિષ્યમાં ક્યારેક કંઈ બગાડવાનું પણ નથી અને બગાડવાની એનામાં કોઈ ઈચ્છા કે દાનત પણ નથી, એવી વ્યક્તિનું પણ ખરાબ કરવાની જે વૃત્તિ જાગે એનું નામ ઈર્ષા છે. બોલો, આવી ઈર્ષા ભયંકર છે. એટલે મહારાજ પ્રથમના 71મા વચનામૃતમાં કહે છે ઈર્ષાને સમજાવતા કે ઈર્ષા શું છે, કે જેની સાથે જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે એને ખમાય નહીં અને એનું જ્યારે ભૂંડું થાય ત્યારે રાજી થવાય, એનું નામ ઈર્ષા છે. સારંગપુરના 8મા વચનામૃતમાં પણ મહારાજ ફરી સમજાવે છે કે ઈર્ષાનું એ રૂપ છે, પોતાથી જે મોટા હોય એનું પણ જ્યારે સન્માન થાય ત્યારે એને દેખી શકાય નહીં, એ ઈર્ષાનું રૂપ છે. અને યથાર્થ ઈર્ષાવાળો તો કોઈની પણ મોટાઈને ખમી શકતો નથી, દેખી શકતો નથી, એનું નામ ઈર્ષા છે. આ ઈર્ષા વૃત્તિ છે. ઈર્ષાના ત્રણ સ્ટેપ છે. પહેલું સ્ટેપ મત્સર, બીજું સ્ટેપ અસૂયા, ત્રીજું સ્ટેપ સંપૂર્ણ ફૂલ સ્ટોપ એ ઈર્ષા છે. ઉદય છે, મત્સર છે, થોડો આગળ વધેલી અસૂયા છે, અને પૂર્ણ સ્વરૂપ છે એ ઈર્ષા છે. મત્સર શું છે? કાર્યાણીના 6ઠા વચનામૃતમાં મહારાજ સમજાવે છે. દીવબંદરના પ્રેમી ભક્તો મહારાજ માટે કિંમતી વસ્ત્ર અલંકાર લાવ્યા એ પ્રસંગે મહારાજ સમજાવે છે કે અમે આ ભાવથી ગ્રહણ કર્યા, પણ મત્સર વાળાને અવળી બુદ્ધિ આવે અને એને શું થાય, એ ઠાલો ઠાલો વચમાં બળી મરે. અમે જે વસ્ત્રો લીધા અને પાછા દીનાનાથ ભટ્ટને આપી દીધા, તો મત્સર વાળો હોય છે એ લેવા દેવા વગરનો, કઈ લીધા દીધા વગર ઠાલો ઠાલો વચમાં બળી મરે, એનું નામ મત્સર. મત્સરમાં કોઈનું સન્માન થતું હોય, કોઈને કઈ આપતું હોય, કોઈનું રૂડું થતું હોય તો સીધું એના મુખના ભાવ કરમાઈ જાય. બસ સમજી લેવાનો કે આના દિલમાં મત્સર છે, અને પોતે પણ સમજી લેવાનું. કોઈનું સન્માન થતું હોય, રૂડું થતું હોય, ને જો મનના ભાવ સેજ પણ ઝાંખા પડે અને હૃદયમાં સેજ બળતરા થાય, અકળામણ થાય, મુંજારો થાય, સમજવાનું કે મારામાં મત્સર બેઠો છે, ઉદય થઈ ગયો, એ મનમાં આવી જાય છે, ખબર ના પડે કોઈને, એ વ્યક્તિ પોતે જાણે, તો મત્સર પહેલું સ્ટેપ. પછી એ મત્સર આગળ વધે એટલે અસૂયાનું રૂપ ધારણ કરે. અસૂયામાં શું છે, એ બુદ્ધિ કામ કરે એટલે દોષારોપણ કરે, એટલે એનામાં જે દોષ છે ને એ બુદ્ધિપૂર્વક ખોળવાનો પ્રયત્ન શરૂ કરી દે. પેલા જોઈ ન શકે એટલે બળે, અને પછી એના દોષ ખોળી કાઢે, આ તેવો છે ને આવો છે. જેમ કે મહારાજે વસ્ત્રો આપ્યા તો જે મત્સર વાળો હોય એની પછી અસૂયા થાય એટલે દોષ ખોળવા માંડે. દોષમાં શું ખોળે કે આટલા દૂરથી પ્રેમી ભક્તો આટલા કિંમતી વસ્ત્ર અલંકાર લાવ્યા તો મહારાજે કમસે કમ તો એકાદ બે દિવસ પહેરવા જોઈએ. આ તો બસ લીધા ને તરત જ બ્રાહ્મણને આપી દીધા. પેલાનો આટલો ભાવ છે તો એ ભાવને પ્રસન્ન કરવા યા તો પૂરો કરવા કમસે કમ એક દિવસ તો પહેરવા જોઈએ ને. પણ મહારાજને વિવેક નથી, તરત જ બ્રાહ્મણને આપી દીધા. પેલા લોકોનો ભાવ પણ ન જાણ્યો, ન સમજ્યા. અને આ બ્રાહ્મણને મૂર્ખ છે, દીનાનાથ ભટ્ટે મૂર્ખ, તરત જ હાથ લંબાવીને લઈ લીધું. એમ નથી કેતા ના ના મહારાજ, આ તો અતિશય કિંમતી વસ્તુઓ પ્રેમી ભક્તો તમારા માટે લાવ્યા છે, એટલે તમે રાખો મહારાજ, તમે પહેરો, એમાં મારો રાજીપો છે. એ દીનાનાથ ભટ્ટે મૂર્ખ તરત લઈ લીધા, લ્યો લટ્ટુ થઈને. આવો જે દોષારોપણનો ભાવ, એ અસૂયાનું કાર્ય છે. મત્સર આગળ વધી ગયો. મત્સર મનમાં આવે, અસૂયા બુદ્ધિમાં આવે, અને એ આગળ વધે અસૂયા ત્યારે એ વર્તનમાં આવે, ક્રિયામાં આવે, વાણીમાં આવે, એનું નામ છે ઈર્ષા. પછી એ બધું કરી છૂટવા માટે તૈયાર થાય. ચરિત્રોના ગ્રંથોમાં આવે છે કે એ દીનાનાથ ભટ્ટને જે વસ્ત્ર અલંકારો મહારાજે રાજી થઈને દીવ મંદિરના પ્રેમી ભક્તોને આપ્યા, એ લઈને પછી થોડા દિવસ પછી પોતાનું વતન આમોદ જતા હતા ત્યારે અજાણી વ્યક્તિઓ આવી અને એ દીનાનાથ ભટ્ટની પાસેથી એ બધા કિંમતી વસ્ત્રો લૂંટીને નીકળીને જતા રહ્યા. દીનાનાથ ભટ્ટના હાથમાં રહ્યા નથી. હવે કોણ લઈ ગયું પછીની વાત છે, પણ ઈર્ષાનું પૂરું રૂપ પ્રગટ થઈ ગયું. મત્સર થયો, અસૂયા થઈ, અને ક્રિયાત્મક રીતે પણ એમણે મૂકી દીધું અને વસ્ત્રો ઉડી ગયા, હાથમાં ન રહ્યા. એટલે જો રામચરિત માનસમાં મંથરાનું સ્વરૂપ, જ્યારે એમણે રાજ્યાભિષેકની ઘોષણા થઈ અને આખું નગર જ્યારે ઉત્સવમાં તરબતર છે અને રોશનીથી ઝળહળે છે, એ વખતે મંથરા આ જુએ છે. આ શું? રામ તિલક સુની ભા ઉર દાહુ. અતિશય હૃદયમાં બળતરા થઈ. રામનો જયારે રાજ્યાભિષેક મંથરાએ સાંભળ્યો તો હૃદયમાં બળતરા થઈ. એ મત્સર, આ બધી રોશની રામના સન્માનમાં શરૂ થઈ, મત્સર એ બળવા માંડી. ભા ઉર દાહુ, અતિશય બળતરા થઈ. પછી શું કર્યું? તરત જ અસૂયા. કરઈ બિચાર કુબુધી કુજાતી. હવે એમણે તરત જ શરૂ કરી દીધું. શરૂ થઈ જ જાય ભાઈ. દશરથજીના દોષ, રામના દોષ, કૌશલ્યાના દોષ એવી રીતે ગોઠવી કાઢ્યા અને કૈકેયીના મહેલે પહોંચતા પહોંચતા તો ક્રિયામાં મૂકી દીધા. શું કર્યું? નારી ચરિત કરી ઢારઈ આંસુ. સંપૂર્ણપણે નારી ચરિત્ર કરી અને મંથરાએ કૈકેયીને પછાડી દીધી. એટલે મત્સર આવ્યો એટલે આગળ વધ્યા વગર છૂટક્યો નહીં, અને ઈર્ષાના સુધી યાત્રા કર્યા વગર પણ છૂટકો નથી. એટલે મત્સર આવે એ વખતે જે સચેત થાય. આ મહારાજે એટલા માટે જ એ કાર્યાણીના છઠ્ઠામાં જ કીધું છે કે નિર્મત્સર એવા જે સંત, એ જ ભાગવત ધર્મના અધિકારી છે. ભાગવત ધર્મનો અધિકાર નિર્મત્સર થયા વગર પ્રાપ્ત જ થતો નથી. કેટલી મોટી વાત છે! નિર્મત્સર સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. એટલે મત્સર, અસૂયા ને ઈર્ષા. મત્સર બીજ, અસૂયા છોડ, કોંટો ફૂટીને મોટો થયો, અને ઈર્ષા એ મોટું ઘેઘોર ફળાવ વૃક્ષ, ફળ આવી ગયું. બીજ, છોડ અને ફળ. પણ શાસ્ત્રમાં બધે જ આપણે સરળતાથી સમજીએ એટલા માટે મત્સરને પણ ઈર્ષા રૂપે બતાવવામાં આવે છે, અસૂયાને પણ ઈર્ષાના રૂપમાં સમજાવવામાં આવે છે, અને ઈર્ષાને પણ ઈર્ષાના રૂપમાં સમજાવવામાં આવે છે. એમાં ખોટું નથી. સમજી લ્યો, તમારા હાથમાં ભીંડાના બી હોય અને કોઈ પૂછે તમે શું કહો, ભાઈ શું છે? તો કે ભીંડા. બી છે છતાંય શું બોલો? ભીંડા. પછી એ ભીંડાના બીજને વાવી દો, છોડવો થાય ને કોઈ પૂછે કે આ શું છે? ભીંડા. પછી એને શીંગો બેસે ને તમે ચૂંટી લ્યો ને હાથમાં શીંગો લઈને ઉભા હો, તોય કોઈ પૂછે ભાઈ આ શું છે? ભીંડા. બી હોય તો ભીંડા, છોડ હોય તો ભીંડા, સિંહ હોય તો ભીંડા. એટલે મત્સર હોય તો ઈર્ષા, અસૂયા હોય તો ઈર્ષા, ઈર્ષા હોય તો ઈર્ષા. એ ફોર્મમાં તમામ રીતે ગ્રંથોમાં સમજાવવામાં આવે છે. તો સરળ રીતે ઈર્ષાને સમજવી હોય તો હૈયામાં બળતરા થાય એ ઈર્ષા છે. ઈર્ષાને એટલે આગ કહેવામાં આવે છે. ઈર્ષા એ ધધકતી આગ છે. અને આગ શું કરે? સળગાવવાનું કામ કરે. હવે એક બહુ સરસ અર્થ સમજવાનો છે. લાકડું હોય ગમે તેટલું વજનદાર, સીસમનું કે કોઈ બાવળનું કે એવા ખેર ઘડિયા જેવું હોય વજનદાર લાકડું, એનો વજન કરી લ્યો અને પછી એને સળગાવી દો ને પછી વજન કરો, હલકું થઈ જાય. એટલે જે ઈર્ષામાં સળગે છે એ ગમે તેવો મોટો માણસ હોય પણ દુનિયામાં એના જેવો સળગે છે ને, એટલે એના જેવો કોઈ હલકો માણસ દુનિયામાં નથી હોતો. ઈર્ષાળુ જેવો હલકો દુનિયામાં કોઈ નથી. કારણ કે સળગી સળગીને ખાક થઈ જાય છે. એ સંપૂર્ણપણે દુનિયામાં હલકો વ્યક્તિત્વ એ ઈર્ષાળુ વ્યક્તિત્વ છે. ઈર્ષા ન હોવી જોઈએ ભાઈ જીવનમાં. હે, પણ ગજબ છે, માણસ એવી રીતે બળતો હોય છે. બજારમાં ઘણીવાર નથી, ઘણા લોકો મહેમાનને લઈને ફરવા નીકળ્યા હોય, પછી રસ્તે જતા જતા તરત બતાવે, દુકાન આવે ને એટલે આંગળી ચીંધીને દુકાનને થડે શેઠ બેઠા હોય, આમ ગેંગટિયા કરતા મજાના આનંદથી, મોટી બધી ફાંદ હોય, ખુશ મિજાજમાં હોય, વેપાર સારો જામ્યો હોય. પણ બજારમાં મહેમાન લઈને આ જે માણસ નીકળ્યો હોય એ તરત આંગળી ચીંધીને પેલા શેઠને બતાવે, જોયું આ શેઠ હવે જામી ગયો, ઠીક છે, મારી હારે ચડી પહેરીને રખડતો હતો. તે ચડી પહેરીને રખડે તો જ તને મજા આવે, એને પાટલું ક્યારે પહેરવું જ નહીં. અને પાટલું પહેરે એ તને ન ગમે, ચડી પહેરીને એમનેમ રખડે તો જ તને આનંદ આવે એમ. પણ ઈર્ષા છે કે હું આમનેમ રહી ગયો ને આ કેમ આગળ વધી ગયો. લે, મારી હારે ચડી પહેરીને ફરતો હતો, પણ તે તું સારી મજાની ચીવડાવીને પાટલું ની જોઈ. કોણ ના પાડે છે દીકરા, પણ બળી મરવાનું કામ છે, ન જોઈ શકે. ચિત્રકૂટમાં રામ સીતા બેઠા છે, લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે, અને રામ સીતા એકલા પડ્યા છે, એટલે પતિ પત્ની છે. પ્રસન્ન દાંપત્યનું રૂપ સુંદર મજાનું તુલસીદાસજી રામચરિતમાં મૂકે છે કે પર્ણકુટીમાં રામ અને સીતા ચિત્રકૂટમાં એકલા છે, લક્ષ્મણ ફળફૂલ લેવા ગયા છે. તો એક દિવસ રામ શું કરે છે, ફૂલ લઈ એની માળા ગૂંથી અને સીતાજીને શણગારે છે. પત્ની છે, અતિ પ્રેમી છે, અને પ્રેમ તો દાંપત્યમાં અરસપરસ આવો હોવો જ જોઈએ એમ આ શાસ્ત્ર પ્રતિપાદન કરે છે. હવે તમે એકબીજા બિલાડા કૂતરાની જેમ જીવતા હોય એ તે કઈ દાંપત્ય છે ભાઈ, પરિણામ હોય ત્યાંથી જ બાજ્યા કરતા હો, માંડવામાં હાથ મિલાપની વખતે એકબીજા ચૂંટિયા ભરતા હોય, એ કોઈ દાંપત્યની એ ઘરેડ નથી ભાઈ. અને આ પ્રસન્ન છે દાંપત્ય, અતિશય પ્રીતમાં છે રામ અને સીતા. તો રામ આજે સીતાને શણગારે છે, એને વેણીમાં ફૂલ લગાડે છે, એના ગળામાં હાર પહેરાવે છે, એને કર્ણ ફૂલ લટકાવે છે, અને રામ અને સીતા એકદમ ઓતપ્રોત થઈ અને દાંપત્યનું મધુ માધુર્ય પાન કરે છે. એ વખતે આકાશમાં ઇન્દ્રનો પુત્ર જયંત ફરતો ફરતો નીકળ્યો અને એમણે આ પ્રસન્ન દાંપત્ય જોયું અને એ ઇન્દ્રપુત્રના મનમાં આગ સળગી, સુખી ન જોઈ શક્યો, એકદમ કાગડાનું રૂપ લઈ અને ઝપટ મારીને સીતાજીના સીતા ચરણ ચોંચ હતી ભાગા, સીતાજીના ચરણમાં ચાંચ મારી અને એકદમ જયંત ભાગ્યો. હવે રામ સીતાએ એનું શું બગાડ્યું તું તમે કહો, પણ જોઈ ન શક્યો. ઘણા પાડોશમાં એવા હોય છે, કોઈ બરાબરનું સુંદર જોડું જામ્યું હોય, સુખી હોય, તો આડોસ પાડોશના એ જોઈ ન શકે, એ આ જોડું કેમ તૂટે એની જ વેતરણમાં હોય. આ બધા કાગડા છે અને દરેક સોસાયટીમાં આવા હોય, કોઈનું સરખું ન આવવા દેવું એવું જ એ જીવતા હોય છે. એ કાગડા છે, ન સુખી આવવા દે. અરે જુઓ ને, તમારા કોઈ કુટુંબમાં ત્રણ દીકરા હોય ને ત્રણેય વર્યા પરણ્યા હોય ને ત્રણેયને ઘેરે વહુબા આવી જાય અને પછી એમાં એકાદ વહુ રૂપ ગુણશીલ આવડત કૌશલ્યની દ્રષ્ટિએ જરા ઊંચી હોય, ખાનદાન કુળ કુટુંબ હોય, ધનવાન હોય, અને પછી જોવો એ નણંદ ને એ સાસુ ને દેરાણી જેઠાણી જે થતા હોય એના મનમાં જે બળતરા થાય, આહા, એ જેઠાણી સવારનો પોર હોય પણ એવી આમ ક્રૂર દ્રષ્ટથી જોવે, નજરથી જોવે, જેને શિવજીએ તિસર નયન શિવ ઉઘારા, શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું તો કામદેવને બાળવા, એવી ક્રૂર દ્રષ્ટિથી પેલી વહુને જુએ, હા, બળ્યા કરે, જોઈ ન શકે, ન જોઈ શકે. અને સાસુ હોય ને એ પછી બોલવાનું શરૂ કરે, આખો દિવસ ટીપટાપમાં જ પડી હોય, હા 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 હા, કોણ જાણે ક્યાં જાવું, અમને એમ હતું કે અમને કામમાં મદદ કરાવશે, પણ અમારા તો કામ કરી કરીને હાથ પગ ભાંગી ગયા અને વહુબા તો બસ આ લટક પટકમાં જ પીડ્યા છે, અને છોકરો વહુ રખો થઈ ગયો છે, વહુ રખો થઈ ગયો, એને જ ભાળે છે, અમને તો જાણે જોતો જ નથી, અને એની વાહ લદુક પદુક લદુક પદુક જ થાય છે, જાણે ઘરમાં કોઈ બીજું છે જ નહીં, અમે પૈણ્યા હતા પણ આમ નહોતું, હવે રેવા દો, તે દી વિડિયા નહોતા, નહીતર તમને દેખાડત, તમે આમ જ લટું થયા છાના માના મરો. પણ ઈર્ષા છે, અરે ઈર્ષા નો કણું કણું,
અરે ઈર્ષાનું કણું ભાઈ પડે જેની આંખમાં, હારે તેને એ જોવાનું સુખ જાય જો. હે ઈર્ષાનું કણું પડે ભાઈ જેની આંખમાં.
ઈર્ષાનું કણું પડ્યું છે, સંત મૂળદાસનું ભજન છે. ઈર્ષાનું કણું આંખમાં આવી જાય એટલે કોઈને સુખી જોઈ ન શકે, નજરે ન જોઈ શકે. આહા, બિરબલ તો અકબરનો માનીતો, એનું ખૂબ રાખે દરબારીઓને એ બળતરા. એટલે એક દિવસ અકબરને આ દરબારીઓ હતા જે બધા બળતરામાં બળતા હતા ને, એમણે કીધું અકબરને કે મહારાજ તમારી હથેળીમાં વાળ કેમ નથી? તો કે મારું એ ખબર નથી, બતાવો જી કેમ નથી. તો કે એ બિરબલને પૂછજો ને, બિરબલને આવડે. બિરબલને ભટકાડી દીધું, બિરબલનું સુખ ન જોઈ શકાય ને. એટલે આવા પ્રશ્નો લાવીને પણ બિરબલને મૂંઝવવો અને કચેરીમાં નીચું જોવડાવવું, એવું જ આ દરબારીઓનું કામ. થોડી વાર થઈ તો આ બિરબલ પધાર્યો એટલે અકબરને તો આ પ્રશ્ન ઘાલી દીધો કાનમાં. એટલે તરત જ બિરબલને કહ્યું કે બિરબલ એક પ્રશ્ન છે કે બોલો જહાપના શું છે? તો કે આ મારી હથેળીમાં વાળ કેમ નથી? એટલે બિરબલ સમજી ગયો, બુદ્ધિશાળી માણસ છે ને. એટલે બિરબલે કીધું મહારાજ આપની હથેળીમાં વાળ નથી એનું બહુ મોટું કારણ છે મહારાજ, કે તમે એટલું બધું મને દાન આપો છો ને, એટલે દાન આપી આપીને તમારી હથેળી એટલી ઘસાય છે પરિણામે વાળ ઉગતા જ નથી. અકબર ખુશ થયો કારણ કે એની પ્રશંસા થઈ ને. ડાહ્યા માણસનું આ કામ છે ને, એક કાંકરે બે પક્ષી મારે. એટલે એમને પ્રશ્નનો ઉત્તર પણ આપ્યો અને મહારાજને એટલી બધી ખુશી કરી કે એટલું બધું દાન મને આપો છો એટલે ઘસાય ઘસાય ને હથેળીમાં વાળ નથી ઉગતા મહારાજ. એટલે એક દરબારી બોલ્યો, પણ મહારાજ તો બિરબલ ની હથેળીમાં વાળ નથી, એનું શું? એટલે અકબર કે હા બિરબલ એ ખરું. તો કે બિરબલ કે મહારાજ એનું એવું છે, તમે દાન આપો છો અને હું એટલું બધું દાન લઉં છું કે લઈ લઈને મારી હથેળી ઘસાઈ જાય છે એટલે મારી હથેળીમાં વાળ ઉગતા નથી. ત્યાં વળી એક વાંહડા જેવો ઉભો થયો પાછો. એ કે પણ અમારી કોઈની હથેળીમાં વાળ નથી. તો કે મહારાજ એનું કારણ છે, તમે આપો છો હું લઉં છું અને આ ઠાલે ઠાલા બળીને હાથ ઘસ્યા કરે છે એટલે વાળ નથી એ લોકોની હથેળીમાં. ખોટે ખોટા બળી મરવાનું, આ બધા ઈર્ષાના રૂપ છે. જોઈ જુઓ આપણી હથેળીમાં છે વાળ? આ પ્રમાણ ઈર્ષામાં જ બળીએ છીએ. અરે સંત કવિએ બહુ સરસ લખ્યું છે કે પરજન્ય તો પોષણકારી છે. પરજન્ય એટલે વરસાદ, એ તો બધાને આખી સૃષ્ટિને પોષણ આપે. પરજન્ય તો પોષણકારી છે, એ સર્વને જીવત દાન દે. સૌ વૃક્ષ વેલી પ્રફુલ્લિત થાય, પણ જોઈને જવાસો બળી સુકાય. જવાસો નો છોડ થાય છે એ ભર ઉનાળે લીલો રે, અને વરસાદ પડે ને બીજી સૃષ્ટિ લીલી થાય, એ લીલાશ જોઈ ન શું કે તરત જ બળીને હુકાઈ જાય. એટલે ઈર્ષાળુ છે એને શાસ્ત્રોમાં સંત સાહિત્યમાં જવાસાની ઉપમા આપવામાં આવે છે. ઈર્ષા બહુ બુરી છે. તો ઈર્ષા પેદા કેમ થાય છે એ સમજી લઈ વચનામૃતમાં શ્રીજી મહારાજ બતાવે છે. પ્રથમનું 76મું, સારંગપુરનું 8મું, વરતાલનું 11મું, અંત્યનું 27મું કે ઈર્ષાની પેદાશ માનમાંથી થાય છે. જેને માન છે એને ઈર્ષા પેદા થાય છે. જેને જેટલી માનની ભૂખ એટલો ઈર્ષામાં બળે, જેટલું માન ઓછું એટલી ઈર્ષાની બળતરા ઓછી, જેટલી માનની ભૂખ. અને બીજું બહુ સમજવા જેવું પાસું એ છે કે જેટલા સારા સારા ક્ષેત્રો છે ને એમાં જ એટલા માટે પ્રધાનપણે ઈર્ષા બહુ હોય છે, કારણ કે ત્યાં વધારે માનનો યોગ છે. સન્માનિત ક્ષેત્રો જે છે, સમાજ સેવાના ક્ષેત્રો, ઊંચા રાજકારણીના હોદ્દાઓ, ગામમાં મોટી હોદ્દાઓ, જિલ્લામાં મોટી પોસ્ટો, આ જે બધા અધિકારના હોદ્દાઓ એવા જે છે, એ જે ક્ષેત્રોમાં અતિશય ઈર્ષા હોય છે. કારણ કે એ હોદ્દા ઉપર બેસવા માત્રથી સન્માન મળે છે ને, એટલે એ માન મેળવવા માટે અતિશય માનના ઈચ્છુક છે એ બધા જ. એટલે ઈર્ષાથી એક ક્ષેત્રો વધારે ખતબદે છે, અને સૌથી વિશેષમાં વિશેષ ક્ષેત્ર કોઈ ઈર્ષાથી બળતું હોય તો એ સંત સાધુ સમાજનું ક્ષેત્ર છે. કારણ કે સંત સાધુનું ક્ષેત્ર સૌથી વધારે પૂજનીય, કપડાં પહેરવા માત્રથી સન્માનીય, એટલા માટે એ ક્ષેત્રમાં બ્રાહ્મણાહા બ્રાહ્મણમ દ્રષ્ટવા સ્વાનવદ ગુરગુરાયતે, કૂતરો કૂતરાને જોઈને જેવો ગુરાંટા મારે એવી રીતે સાધુ સાધુને જોઈ અને ગુરાંટા મારે છે. એટલે તમે જોજો સાધુઓના હૃદયમાં આંખમાં જેવી ઈર્ષા છે એવી બીજા ક્ષેત્રોમાં તમે ઓછી જોજો. આ ઈર્ષાના વધારે સ્થાન છે, કારણ કે માનના ક્ષેત્ર છે. એટલે માન છે એ ઈર્ષાની પેદાશ છે. એનું ફળ શું છે? મહારાજે મધ્યના 40માં બતાવ્યું કે ઈર્ષાએ કરીને, માને કરીને ઈર્ષા આવે, અને માનને ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો ભગવાનનો દ્રોહ થાય છે, ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે. અને દ્રોહે કરીને પ્રથમના 35માં બતાવ્યું કે એની આસુરી બુદ્ધિ થઈ જાય છે. હવે વિચારો કે આનાથી બીજું મોટું કોઈ પતન ખરું? ભગવાનનો ભગવાનના ભક્તનો દ્રોહ ઈર્ષાએ કરીને થાય છે અને એની આસુરી બુદ્ધિ થઈ જાય છે. મહારાજ અંત્યના 27માં બતાવે કે જે ઈર્ષાએ કરીને ભક્તિ કરે છે એનો તો અમને અતિશય અભાવ રહે છે, અમે રાજી નથી થતા, નથી ગમતું. મચ્છિયાની બાજુમાં એક ગામ હતું, ત્યાં મહારાજ કોઈ વખતે જ્યારે આવે ત્યારે એક કુટુંબ ભક્ત એને ત્યાં જ ઉતરે, બ્રાહ્મણ દંપતી. પણ એ બ્રાહ્મણને બે પત્ની, હવે બે પત્ની હોય એટલે જમાવટ તો હોય જ, પણ આખું કુટુંબ એટલે બ્રાહ્મણ પોતે પછી એમની આ બંને પત્નીઓ બે ત્રણેય એ મહારાજના પરમ ભક્ત, પરમેશ્વર જાણીને, સર્વેશ્વર જાણીને એમના ભક્તને ભક્તિભાવથી ઉપાસના કરવા વાળા, અને એનો પ્રેમ જોઈને મહારાજ એ બ્રાહ્મણને ત્યાં આવતા અને ઉતરતા. પણ એમાં જે બે પત્નીઓ એટલે એક મોટી ને એક નાની, મોટી એને નાનીને થોડી આવડત વધારે એટલે દરેક બાબતમાં થોડી થોડી ઈર્ષા. એમાં જયારે મહારાજ આવે ત્યારે એ જ થાળ કરે. કોણ? મોટી. મોટીને ખબર કે નાનીનો જો થાળ એકવાર મહારાજ જમે તો પછી એના હાથની જે રસોઈ મહારાજ જમે, મોટીને આવડતી હતી સારી એમાં વાંધો નહીં, પણ એના કરતા નાનીને તો બહુ સરસ આવડતી. પણ નાની જો એકવાર રસોઈ બનાવીને મહારાજને જમાડે તો પછી મારી વાત પતી જાય અને મારી પછી તો કોઈ વેલ્યુ નહીં. એટલે નાનીને દારી ડપારીને બસ મહારાજ જયારે આવે ત્યારે થાળ મોટી બનાવે અને નાનીને બેસાડી દે ત્યારે મહારાજને વીંજણો ઢોળવાનો, પવન નાખવાનો, હું મહારાજને પરોસું. તને ક્યાં આવડે છે? તને બનાવતા આવડે નહીં, મહારાજને ફાવે નહીં તો નકામું પછી થાય, મહારાજ રાજી ના થાય. આવું આવું બોલીને નાનીને દબાવી રાખે અને મોટી થાળ કર. મહારાજ આવ્યા છે એકવાર, આવી રીતે મોટીએ થાળ કર્યો, નાની વીંજણો ઢોળે છે. ઘણીવાર મહારાજ આવે પણ કોઈ દિવસ નાનીને લાભ તો મળતો જ નથી. સરસ મજાના દાળ શાક પકવાનો બનાવ્યા છે, મોટી પીરસે છે, નાની વીંજણો ઢોળે છે. મહારાજ બેયનો ભાવ જોઈને ખૂબ જમે છે. મોટી પૂછતી જાય, મહારાજ આ પકવાન કેમ બન્યું છે? મહારાજ કે ઓહો સરસ, શું વાત કરવી, બહુ અતિશય સુંદર પકવાન છે, દાળ શાક બજુ ઓહો બહુ સરસ છે. મહારાજ વખાણ કરતા જાય ને જમતા જાય અને પેલી રાજી થતી જાય. પણ નાનીને મનમાં એમ થાય ઘરે રે એકાદ વાર તો મને, હે માવડી મને થાળ બનાવવા દે ને આ ભગવાનને મને જમાડવા દે, આવો લાભ હું પછી નહીં આડી આવું. મનમાં મનમાં બળે પણ બોલાય તો નહીં, ધાક ધમકી એવી એટલે કંઈ બોલે નહીં. પણ એમાં દોડ 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 આંખમાં આંસુ આવી ગયા. મોટી જરાક આગી પાછી થઈ એટલે મહારાજની આમ નજર ગઈ એટલે મહારાજ કે હા 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 દીકરી શું થાય છે, તને કેમ રડે છે? કાંઈ નહીં મહારાજ, એ તો તમે અમારે ત્યાં મહેમાન થાવ, અમારા થાળ જમો એટલે હરખના આંસુ છે. ના ના નાના દીકરી, આ હરખના આંસુ નથી, તારું હૈયું વલોવાય છે, કોળિયો હેઠો મૂકી દીધો મહારાજે, તને દુઃખ શું છે બોલ. અરે મહારાજ શું વાત કરું, મારી એક ઈચ્છા છે, મોટી બેન છે એ થાળ બનાવે છે, રાજીવ છું હું વાંધો નહીં, પણ મહારાજ મને એકાદ વાર તો અવસર આપો કે હું થાળ બનાવું અને તમને જમાડું, મારો હરખ પૂરો કરો. તે બનાવો ને? મોટી બા ના પાડે છે. એમ કે? ના 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 ના, એ બૂમ પાડી, એ ક્યાં ગયા, અહીંયા આવો તો. એટલે દોડીને તરત એમ કે કઈક જોઈએ છે એટલે દોડીને આવ્યા. હા મહારાજ શું જોઈએ? તો કે જુઓ કાલે છે ને આ નાની થાળ બનાવે એને હરખ છે ને બિચારીને, તમે જમાડો છો આજે ને કાલે એ થાળ બનાવે. અરે મહારાજ એ અભાગણીને આવડતું નથી, હવે એ બધું સરસ સારું બનાવે નહીં, તમારી તબિયત બગડી જાય એને ક્યાં ખબર પડે છે, એને ગોળામાં પાણી ભરતા નથી મહારાજ, આવડતું ફૂહીડ જેવી છે, ફૂહીડ જેવી. હવે એ જવા દો મહારાજ, એ વીંજણો ઢોળે છે, આ વાસણ અંબાવે એ સારું છે, હું રસોઈ બનાવીશ. મહારાજ તમે એ સારી રસોઈને લીધે તો તમે અહીં આવો છો ને જમો છો. મહારાજ કે તારી સારી રસોઈને લીધે હું આવું છું? બોલ્યા નહીં. પણ મહારાજે તરત કીધું કે કઈ વાંધો ને, એને નથી આવડતું એ હું જાણું છું, તમે છો ને એને શીખવાડજો, માથે ઉભા રહેજો, એ જરા એનો ભાવ પૂરો કરી લે એટલે બસ છે. અમારો અવતાર તો ભાવ પૂરો કરવા માટે છે, માટે એને થાળ કરવા દેજો, એ થાળ બનાવે, એ પીરસે, અને કાલે તમે પવન નાખો, વીંજણો ઢોળો, બંને ઉપર હું રાજી જ છું. ના છૂટકે હા પાડીને બીજે દિવસે નાનીએ સ્વચ્છ વસ્ત્ર પરિધાન નાઈ ધોઈ બરાબર થઈને રસોઈ પ્રારંભ કર્યો. આજ તો એને રોમ રોમ હરખ છે વ્રજાંગનાની ગોપીની જેમ, અને એવો સરસ પ્રેમ ભળે પછી તો એમ એવા મીઠાઈમાં શું કહેવાનું હોય. બહુ સાચી વાત છે, અમારે ત્યાં કોઈ પ્રેમી હરિભગત અને નિર્દોષ કમાણીને જયારે રસોઈ આપતો હોય ને, આડા અવળા મસાલા નાખીએ ને તોય રસોઈ સારી થાય, એટલે તરત અમે સંતો બોલી ઉઠીએ ભગતનો ભાવ સારો છે. બાકી લખપતિને કરોડપતિ રસોઈ આપી જાય, ગમે એટલું ધ્યાન રાખીએ, માથે ઉભી જાય બધી વસ્તુ, કાં દુણાઈ જાય, કાં બળી જાય, કાં ચોંટી જાય, કાં ખારું થઈ જાય, કાં એ ભગતની ભાવ સારો નથી. ભાવ બહુ કામ કરે છે ભાઈ. સૂકો રોટલો હોય તો એવો મીઠો થાય કે વાત મૂકી દો. એમ આજે આ નાની થાળ બનાવે, પણ એને બધી રસોઈ બનાવે ને મોટી તો આમ સળગતી જ હતી, એમાં એને દાળનો વઘાર લીધો ને એ છમકારો બોલ્યો ને એની જે સુગંધ વછૂટી, અને મોટીને થઈ ગયો હાય હાય હાય, આ દાળ પીએ પછી મારું કોઈ દિવસ ખાય. અને જેવી પેલી નાની આગી પાછી ગઈ એટલે જરાક આ મુઠ્ઠી દોથો ભરી અને મીઠું ઠબકારી દીધું દાળમાં. હવે જેને ભગવાન માને છે, જેને ઈષ્ટ માને છે, એના જ માટે રસોઈ બને છે, અને એની દાળમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખી દીધું. બોલો ઈર્ષા શું કામ ન કરે, આટલી હદે પહોંચે. મીઠું નાખી દીધું, હરખાઈ ગઈ, હવે આની મહારાજ રસોઈ વખાણે નહીં એટલે કાલ પછી મારો ચાન્સ લાગી જાય. મહારાજ તો હરખથી જમવા આવી ગયા, બેસી ગયા બાજુ પર. નાનીને ખબર તો નથી કે અહીંયા આ ઠબકાર્યું છે. ભાવથી થાળ લાવી સામે બેસી ગઈ અને મોટી બેસી ગઈ વીજણો ઢોળવા, અને મહારાજને થાળીમાં બધું પીરસ્યું. મહારાજે લાડુ મોઢામાં મૂક્યો. આ હા હા હા, નાનીએ પૂછ્યું, મહારાજ બરાબર છે ને? અરે બહુ સરસ, આવો તો લાડુ અમે ક્યારેય જીમા નથી. હા હા, બહુ સરસ શાક લીધું, બહુ સરસ બહુ સરસ. મોટી રાહ જોવે, દાળ પીવો એમાં સ્વાદ છે. અને મહારાજે આમ દાળનો કટોરો ઉપાડ્યો અને મોઢે માંડ્યો. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉનકે આગે કહાં છુપાયે, જીનકે હાથ મેં દોરી. એ તો બધું જાણે છે, દાળ મોઢે માંડી. પણ મહારાજ કે આ હા હા હા, આ દાળ એટલે અતિ મીઠી, અત્યાર સુધીમાં અમે આવી દાળ ખાધી નથી. સ્વયં લક્ષ્મીજીને પણ આવી રસોઈ ન આવડે, પણ માનો ન માનો આ નાનીને જ ના આવડે, પણ મોટી બેન તમારો હાથ છે, નહીતર આવી દાળ ન થાય. એનો જ હાથ ગણાય ને. પણ એ કઈ અકલના ઓથવીર હમિયાની મહારાજે શું કહ્યું હોય? નાના મહારાજ, એ બધું નાની જ કર્યું છે. નાના ના, એ તમે ધ્યાન ના રાખો તો આવું ના થાય. બહુ સરસ દાળ છે, આખો કટોરો પી ગયા. મહારાજ કે આજ તો લાડુ દાળ ભાત લાડુ શાક પછી એ નાની દાળ આપો, બીજો કટોરો, ત્રીજો કટોરો, ચાર પાંચ જણાને જમાય એટલું જ હતી દાળ. પણ મહારાજ એક ટીપું રહેવા ન દીધું. નાની કે મહારાજ થોડીક પ્રસાદી, એકલી દાળ પીશો તો તમને આ બીજું પકવાન જમો. મહારાજ સમજક જો દાળ વધવા દઈશ અને એ ખાશે તો નાની એટલી દુઃખી થશે કે આ હા હા, આખી રાત રોઈ રોઈ ને અધમુવી થઈ જશે. એટલે મારે એક ટીપું વધવા જ દેવી નથી, બધી દાળ મારો ભગવાન પી ગયો. બહુ પ્રસન્ન થયા, ચળુ કરી લીધી. પણ મહારાજ બોલ્યા, એ મોટી બહુ સરસ થાળ આવડે છો, તમે ધ્યાન રાખજો અને એને કાલે થાળ બનાવવા દેજો. આ લે લે, ભલે બનાવે વાંધો નહીં, એનો ભાવ છે ને. મોટી કે પણ મારે હા હા ભલે બનાવે, તમે ધ્યાન રાખજો. ભલે બીજો દિવસ થયો, વળી રસોડામાં ગઈ. મોટી વિચાર કરે કે મેં મીઠું જ નાખ્યું તું, પણ કદાચ શું ખાંડ ન ખાઈ ગઈ હશે, નહીતર આવું ન થાય. કદાચ મહારાજને ખાંડ ન ખાઈ ગઈ ને ગળી દાળ ભાવી ગઈ હોય. આ જ વાત છે, રસોઈ વળી બની, વળી દાળનો છમકારો થયો, લાડુનો દળ તૈયાર થયો. ડબલ કામ કર્યું, દાળમાં મીઠું નાખ્યું ચાખીને બરાબર કે ના મીઠું જ છે, ઠબકાર્યું મીઠું, અને ભોગાવાની રેતી લાવીને ચૂરમાના દળમાં રેતી ભેળવી દીધી. ખબર તો પડે નહીં કે આ શું નાખ્યું છે. જેને ભગવાન જાણે છે એને રેતી ખવડાવવા સુધી ઈર્ષાવાળી વ્યક્તિ પહોંચી ગઈ. રેતી ભેળવી દીધી, નાનીને ખબર નથી. થાળ તૈયાર થઈ ગયો, મહારાજ જમવા આવી ગયા, લાડુ પીરસાઈ ગયા, લાડુ મોઢામાં મૂક્યો. મહારાજ સમજી ગયા. પણ મહારાજ કે આ હા હા, લાડુ કાલ કરતા જ તો બહુ સરસ, પણ આમાં માનો ને માનો તમારો હાથ છે, નહીતર આવું ન થાય. બહુ સરસ. એક પછી એક મહારાજ, લાડુ ને દાળ, લાડુ ને દાળ, શાક ભાત સંવારો કશું અડ્યા નહીં, બધું ચપટ કરી ગયા, કઈ વધવા ન દીધું, જમી લીધું, ચડું કરી મહારાજ બેઠા. બીજો દિવસ થયો એટલે મહારાજે પછી કીધું કે હવે અમે જઈશું. મોટી કે પણ અરે મહારાજ, તમે તો આ વખતે જાજુ રોકાણા નહીં, અને એમાં 3 દિવસ રોકાણા, એમાં હું તો તમને 1 જ દિવસ જમાડી શકી, 2 દિવસ તો આ નાની થાળ કર્યો, મને તો કઈ લાભ જ મળ્યો નહીં. મહારાજ કે તમે જ લાભ લીધો છે ને, આને ક્યાં લેવા જ દીધો છે, થાળ તો તમે જ કર્યો. અરે મહારાજ કે એવું કેમ બોલો છો, જૂઠું, એને જ થાળ કર્યો ને 2 દિવસ. મહારાજ કે આટલી બધી બનાવટ, આહા, મને પરમેશ્વર તું જાણ, મને તું ઈષ્ટ જાણીને તું મારી ઉપાસના કર. અરે આ મારા પેટ સામે તો જો રેતી ખાઈ ખાઈને મારું પેટ પથરા જેવું થઈ ગયું છે, આંખ તો ઉઘાડ કે તું શું કરસ. આ તારી આ વૃત્તિ ઈર્ષા આ કરે છે. એટલે મધ્યના 52માં મહારાજે કહ્યું છે, શ્રદ્ધા એ સહિત અને ઈર્ષા એ રહિત જે ભક્તિ કરે છે એ ભક્ત મને ગમે છે. કોઈ ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, એમાં કોઈ વચ્ચે ઈર્ષા કરીને ભક્તિ કરવા આવે તો પણ ન ગમે, અને કોઈ સેવા ભક્તિ કરવા આવે એના ઉપર આ જો ઈર્ષા રાખે તો પણ મહારાજ કે અમે એના ઉપર રાજી થતા નથી. અને ત્યાંના 6ઠામાં પણ કહ્યું છે કે લોક રીજવવા કે ઈર્ષા એ કરીને ભક્તિ ન કરે એ જ અમને ગમે છે. પણ ઈર્ષા છે એ આપણી વૃત્તિઓને આટલી સુધી હલકાઈ સુધી, આમાં દ્રોહમાં શું બાકી રહ્યું બોલો, પછી મને નથી લાગતું મહારાજ કોઈ દિવસ ત્યાં આવ્યા હોય. આટલો બધો ભગવાનનો, ભગવાનના ભક્તોનો દ્રોહ થાય છે એટલે આ વૃત્તિ ઉપર તો બહુ જ ધ્યાન આપવા જેવું છે. મેલકોટમાં એક કથા છે, રાજાની કુંવરી હતી ને એક, એને 2 કુંવરી, એમાં એક મોટી હતી ને એ ભક્તિભાવવાળી. ભગવાન સંપત નારાયણનું બહુ સુંદર પર્વત ઉપર મંદિર છે, આજે પણ યાદ છે આ ઘટના, અને આપણને દંગ કરી દે. તો એ સંપત નારાયણની સેવા માટે મોટી દીકરી જે ભક્તિવાળી હતી એમણે મહેનત લઈને સરસ મજાનું તળાવ ગળાયું કે જેમાં જળ ભરાય તો સંપત નારાયણના અભિષેક માટે, સેવા માટે, પૂજા માટે જળનો ઉપયોગ થાય એ માટે એને તળાવ સરસ ગળાયું. પણ એને આ કાર્ય કર્યું એટલે એની કીર્તિ વધી, એટલે નાની હતી એને બહુ અતિશય ઈર્ષા થઈ કે આ તો બહુ, એના જ્યાં જોવો એને વખાણ જ થાય, એટલે એની અડોઅડને જ નાની બીજું તળાવ, એનાથી મોટું તળાવ ગળાયું, શરૂ કર્યું, આખું તળાવ ગળાઈ ગયું. પણ એની ભાવના ઈર્ષાએ કરીને હતી. આજે પણ બંને તળાવ છે, બંને તળાવમાં પાણી ભરાય છે, પડખે પડખે અડીને જ છે, પણ મોટીએ જે ભક્તિભાવથી તળાવ ગળાવ્યું છે એ જ તળાવનું પાણી અભિષેક માટે જાય છે, નાનીએ જે તળાવ ગળાવ્યું એનું અભિષેકમાં જળ વપરાતું નથી. કેમ કે એનું જળ ડોળું જ રહે છે, ગમે તે રીતે એક જ વરસાદ વરસતો હોય પણ આમાં પાણી સ્વચ્છ, અને પેલા તળાવમાં આજે પણ પાણી ડોળું અને મેળું જ ભરાય છે. એટલે મેલું અને ડોળું જળ એ ભગવાનના ઉપયોગમાં આવે નહીં, આટલું કર્યું પણ એનું જળ આજે પણ સંપત નારાયણની સેવામાં વપરાઈ શકાતું નથી. જળ ડોળું ને ડોળું, એમ એવો જે ઈર્ષાથી ભક્તિ કરનારો ભક્ત છે એની ભક્તિ પણ આસુરી છે એમ મહારાજ બતાવે છે. એટલે ઈર્ષા છે કોઈ સંજોગોમાં કરવા જેવી નથી, સતત માટે છોડી દીધા જેવી ઈર્ષા છે. અને આટલું જાણ્યા પછી તો આપણને એમ થાય કે જીવનમાં એક ઈર્ષા ઉપર બહુ મોટું ધ્યાન આપવા જેવું છે. પણ મહારાજે જયારે વાત કરી કે ભગવાનના ભક્તએ પરસ્પર ઈર્ષા ન કરવી, તો તરત આનંદાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ ઈર્ષા તો રહે છે. આનંદાનંદ સ્વામીએ આપણા બધાનું પ્રતિનિધિત્વ કર્યું છે કે ભલે હું ખોટો દેખાવ, નહીં તો બધાની વચ્ચે કોઈ એમ કહી શકે કે હા મહારાજ મને ઈર્ષા રહે છે, કહી શકે? હોય તો નથી બોલતા. અરે રાત દિવસ ઈર્ષાને લીધે જ બળતા હોય, ઈર્ષાને લીધે જ વગોવતા હોય, ઈર્ષાને લીધે જ વાણીનો પ્રયોગ કરતા હોય, છતાં એમ કહેતા હોય કે અમારી ઈર્ષા નથી હો, આ તો તમને સમજાય એટલા માટે કહીએ છીએ. કોઈ સ્વીકાર જ કરતું નથી. ઈર્ષાનો સ્વીકાર કરવો એ બહુ મોટી બાબત છે. દોષનો સ્વીકાર કરવો એટલે સુધરવાનું પેલું પગથિયું સર થઈ ગયું કહેવાય. આનંદાનંદ સ્વામી એમ કહ્યું કે મહારાજ ઈર્ષા તો રહે છે. તો મહારાજે એમ કહ્યું કે ઈર્ષા રહેતી હોય કરો, વાંધો નહીં. જો વિધેયાત્મક વચન મૂક્યું કે કરવી જ હોય તો નારદજીના જેવી કરો, એમ કહીને સરસ મજાની નારદજીની કથા સંભળાવી કે નારદજીએ એક વખત તુંબરુની સાથે જ્યારે વૈકુંઠમાં લક્ષ્મીનારાયણના દર્શને ગયા તો પ્રસંગ એવો બન્યો કે તુંબરુએ સરસ મજાનું લક્ષ્મીનારાયણ પ્રભુની આગળ ગાયન કર્યું, સંગીત વિદ્યાના જાણકાર. ગાયન કર્યું એટલે ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા, લક્ષ્મીજી બહુ પ્રસન્ન થયા. એ લક્ષ્મીજી નારાયણે પ્રસન્ન થઈને વસ્ત્ર અલંકારો એ તુંબરુને ભગવાને અર્પણ કર્યા. નારદજીને ઈર્ષા થઈ કે એટલે આ મારો તુંબરુ આ બધું લઈ જાય, હું એમને ઉભો રહી ગયો. એટલે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષા આવી અને પછી સંગીત શીખવા માંડ્યા. સાત મન્વંતર સુધી સંગીત શીખ્યા. ઓહો હો. પણ જ્યારે જયારે શીખીને ભગવાનની આગળ જાય ગાન કરે પણ ભગવાન રાજી ન થાય. એક જ વાક્ય બોલે કે તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. શિવજી ઉપર તપ કર્યું ને પ્રસન્ન થયા શિવજી, એના થકી વરદાન મેળવું, અચ્છો સંગીતકાર થાઉં, ભગવાન મારા ઉપર રાજી થાય. શિવજી વરદાન આપ્યું, ગાયન કરવા ગયા તો પણ ભગવાન પ્રસન્ન ન થાય. પછી તુંબરુની આગળ નારદજીએ ગાન વિદ્યા શીખી નિર્માની થઈને, અને પછી જયારે દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારે એમની પાસે નારદજીએ વીણા વાદન સાથે સંગીતનું ગાન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ ગયા અને વસ્ત્ર અલંકાર નારદજીને અર્પણ કર્યા. અને ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષા મેલી. એટલે ઈર્ષા કરવી જ હોય તો આવી કરો. હવે સમજવાનું એ છે કે અહીંયા મહારાજે નારદજીની ઘટનામાં ઈર્ષા શબ્દ વાપર્યો છે, પણ હકીકતે ત્યાં ઈર્ષા નથી. ઈર્ષા તો એટલા માટે કે આપણા મનમાં દ્વિધા પેદા ન થાય અને પ્રસંગ એકદમ રોચક બની રહે, એટલે મહારાજે ઈર્ષા શબ્દ મૂક્યો કે નારદજીના જેવી ઈર્ષા કરો. પણ હકીકતમાં ત્યાં ઈર્ષા નથી, એ સ્પર્ધા છે. ઈર્ષા નથી, સ્પર્ધા છે. નારદજીએ ઈર્ષા નથી કરી, સ્પર્ધા કરી છે. સ્પર્ધામાં શું છે? આપણે જેમ ગોઠવતા હોઈએ છીએ ને, રમતગમત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, તરણ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, આ બધી સ્પર્ધાઓ છે. એમાં જેને ભાગ લેવો એ બધા ભાગ લે, અને જેને પોતાની શક્તિ કૌશલ્ય કલા એ બધાનો પૂરેપૂરું દર્શન કરાવવાની છૂટ વાપરો, બતાવી જાણો, અને એમાંથી જે આગળ નીકળી જાય એ પ્રશંસાને પાત્ર, ઇનામને પાત્ર. એ પ્રશંસા, એને ઇનામ મળે. બે બાળકો હોય અને તમે સ્પર્ધામાં ઉતારો દોડની સ્પર્ધામાં, અને બંને છોકરા દોડે તો બેને છૂટ છે દોડવાની, યથાશક્તિ દોડવાની છૂટ છે. પણ જે આગળ નીકળી જાય એ જીતી ગયો, એ શ્રેષ્ઠ. એને શું કહેવાય? એને સ્પર્ધા કહેવાય. પણ ઈર્ષા એને કહેવાય કે જેને ઈર્ષા હોય એ બીજાની સાથે દોડે નહીં પણ પાછળથી ટાંટીઓ ખેંચીને પેલાને પછાડે, એનું નામ ઈર્ષા. દોડું નહીં તને દોડવા પણ ન દો, એનું નામ ઈર્ષા જ. હવે નારદજીનો વિચાર કરો જે એમણે આવું ઈર્ષા કરી કે સ્પર્ધા કરી? સ્પર્ધા કરી, કારણ કે નારદજીએ તુંબરુના જેવા ગુણ શીખવા માટે સંગીત સાધનામાં એ તરત લાગી ગયા. ભલે તુંબરુ એની રીતે, હું મારી રીતે, પણ એક વાર મારે દેખાડી દેવું છે કે નારદજી પણ વસ્ત્ર અલંકાર મેળવી શકે છે અને ભગવાનને રાજી કરી શકે છે. એટલે સાધનામાં લાગી ગયા, એના જેવા ગુણને શીખવામાં લાગ્યા. જો ઈર્ષા કરી હોત તો એ તુંબરુની પાછળ પડી જાત, સંગીતની પાછળ ન પડત. અને સાત મન્વંતર સુધી સંગીતની પાછળ પડ્યા ને એમ સાત મન્વંતર સુધી એ તુંબરુની પાછળ પડત જો ઈર્ષા હોત. અને એને સાધનામાં વિક્ષેપ પેદા કરવા માટે નારદજી સમય ખર્ચેત અને એને સાધનામાં વિક્ષેપ કરત, એને વગોવત, અને ભગવાનને પણ બે શબ્દો કહી દેત કે મહારાજ તમે આને બહુ મોઢે ચડાવો છો, એને સંગીતકાર મોટો જાણીને તમે રાજી થઈ જાઓ છો, પણ હવે એના ચારિત્રનું ઠેકાણું નથી, એનું તો આમ છે ને એમાં લોકમાં આવી વાતો થાય છે, તમે મહારાજ ભોળા રહ્યા, આમ છો તેમ છો, એમ બધું એ જે છે ને ઈર્ષા જ. પણ નારદજીએ એવું નથી કર્યું. એક બ્રાહ્મણ પંડિતને ત્યાં કાશીથી ભણીને બે વિદ્વાન બ્રાહ્મણો આવ્યા ને પછી રાત રહેવું હતું એટલે રોકાઈ ગયા. આ બ્રાહ્મણે ઉતારો આપ્યો, બે બ્રાહ્મણો વિદ્વાન, એટલે જે આ યજમાન બ્રાહ્મણ હતો ને એમણે, એક બ્રાહ્મણ સ્નાન કરવા બેઠો હતો એટલે બીજો બ્રાહ્મણ હતો એને પૂછ્યું કે બહુ સારી વાત છે, પેલા જે બ્રાહ્મણ સ્નાન કરવા ગયા છે એ તો બહુ વિદ્વાન હશે ને, બહુ ભણ્યા હશે ને, કેટલું ભણ્યા? અરે મહારાજ, ભણ્યો તો ઠીક પણ એ તો ગધેડા જેવો છે, ગધેડા જેવો, એમાં કંઈ નથી મહારાજ, એ તો ગધેડા જેવો છે. એટલે પછી આ બ્રાહ્મણ કંઈ બોલ્યો જ નહીં, યજમાન બ્રાહ્મણ. પેલો સ્નાન કરીને આવ્યો પાછો, એટલે આ સ્નાન કરવા ગયો એટલે આ સ્નાન કરીને આવ્યો એને પૂછ્યું આ યજમાન બ્રાહ્મણે કે આ જે ભાઈ બ્રાહ્મણ પંડિત છે એ તો બહુ કાશીમાં રહ્યા અને બહુ ભણ્યા, એ તો બહુ વિદ્વાન છે. ના મહારાજ, એ તો બળદજીવો છે, હાવ સાવ બળદજીવો છે, એમાં ક્યાં બીજી અક્કલ છે. ઠીક, એ સ્નાન કરીને આવ્યા અને બે જમવા માટે બાજોટ નાખીને બેઠા એટલે યજમાન બ્રાહ્મણે એકની આગળ લીલું ઘાસ નાખ્યું, એકની આગળ સૂકું ઘાસ નાખ્યું.
પેલા કે એ ભાઈ આ શું, તો કે બળદ ને લીલું ભાવે અને ગધેડા ને સૂકું ભાવે, ખાવ. સમજી ગયા તા તો બે આપણા બે નું કારસ્તાન છે. આ ઈર્ષા છે. નારદજી આવું નથી કર્યું. નારદજી સંગીતની સાધના કરી, ગુણની સાધના કરી. સ્પર્ધામાં શું હોય છે, બધાને પોતાની કળા વિકસાવવાનો પૂરો અવકાશ છે, અને સ્પર્ધામાં જે પોતાનો હરીફ હોય એને પાછળ રાખી દેવાની જ ઈચ્છા હોય, પાછળ રહી જાય ને હું આગળ નીકળી જાઉં. પણ કઈ રીતે, એનાથી વિશેષ દેખાવ કરીને, એનાથી વિશેષ ગુણ શીખીને, એવી રીતે એની લીટી છે એને ભૂંસીને નહીં, પણ મારી લીટીને મોટી કરી બતાવીને એને પાછળ રાખવાની વાત સ્પર્ધાવાળો કરે છે. એટલે ગુણનો ઉપાસક છે. જ્યારે ઈર્ષાવાળો શું કરે છે, એને પાછળ તો રાખી દેવો છે પણ ટાંટીઓ પછાડી, એટલે એને ગુણની સાધના નથી, એને નજરમાં હંમેશા દોષ છે. પેલો ગુણ વિકસાવવામાં પડ્યો છે એટલે એનામાં ગુણનો વિકાસ થાય છે. આની નજર દોષ ઉપર જ છે એટલા માટે એનામાં દોષ ભેળા થતા જાય છે. સ્પર્ધાવાળો છે એટલા માટે એ પ્રશંસનાને પાત્ર છે, કારણ કે ગુણ વિકાસ થયા, એનું જીવન ઊંચું થયું, લોકમાં એની પ્રતિષ્ઠા થાય. અને ઈર્ષાવાળો છે એમાં દોષ ભરાતા જાય, હલકો થતો જાય, અને લોકમાં એ તિરસ્કાર અને ફિટકારને પાત્ર થાય. પેલો છે એ વજનદાર ઉત્થાન થતું જાય અને ઈર્ષાવાળાનું પતન થાય. એટલે સ્પર્ધા આવકાર્ય છે, ઈર્ષા આવકાર્ય નથી. અને બીજી દ્રષ્ટિએ જુઓ તો ઈર્ષા ખરેખર જીવનમાં સારી ચીજ છે. એક કક્ષાએ થોડુંક બીજું પાસું જોઈ લો. સામાજિક દ્રષ્ટિએ વિચાર કરો ને તો પણ સ્પર્ધા સારી છે. સમાજમાં તમે જુઓ, બે ઉદ્યોગો હોય એની વચ્ચે કોમ્પિટિશન થાય, શરૂ થાય, સ્પર્ધા થાય તો સમાજને ફાયદો થાય. આ સ્કૂટરો, ગાડીઓ અને બધા એવા જે હોય છે વાહનો કે બીજા કોઈ પણ વસ્તુ પદાર્થો, એમાં બે ઉદ્યોગો, બે કંપનીઓ છે એ બધી બજારમાં મેદાન આવે, મેદાન મારે અને કોમ્પિટિશન થાય એટલે ગ્રાહકોને સસ્તું ને સારું મળવા માંડે. હમણાં નહોતું વચ્ચે આ સ્પેશિયલ ટ્રાવેલ્સ વાળા હતા, એ બધા સ્પર્ધામાં ઉતરી ગયા હતા, તો વધારે સુવિધા આપે અને ઓછી ટિકિટમાં રાજકોટ લઈ જતા, ગ્રાહકોને ફાયદો જ. અરસ પરસ કંપનીઓની સ્પર્ધા અને ગ્રાહકોને ફાયદો. એટલે સ્પર્ધા સમાજમાં પણ ફાયદો આપે. અને આજે પણ તમે જુઓ ને તો સાંપ્રદાયિક દ્રષ્ટિએ વિચાર કરતા પણ સ્પર્ધા એ સારું એક તત્વ ઉમેરાણું છે. અરસ પરસ બધા સંપ્રદાય વાળા છે ને, સંસ્થાઓ વાળા એકબીજાની સ્પર્ધા કરતા થઈ ગયા. ભાઈ એમણે રાહત કેન્દ્ર ખોલ્યું, એમણે સ્કૂલની સ્થાપના કરી, એણે સારું મજાનું વિદ્યા સંકુલ નાખ્યું, એમણે એક સારી હોસ્પિટલ બાંધી, લોકમાં એની પ્રસિદ્ધિ થઈ, તો ચાલો આપણે હવે નેત્ર યજ્ઞ કરો, આપણે દંત યજ્ઞ કરો, આપણે રાહત કેન્દ્ર ખોલો. આ શરૂ કર્યું ને, આપણે પણ એક સંસ્થા ખોલો, આપણે પણ સમાજનું કાર્ય કરો એટલે આપણે પણ માન મળે. સારું છે, કરો. સ્પર્ધાનો ગુણ છે તો જુઓ સમાજને કેટલી શિક્ષણ સંસ્થાઓ, કેટલા રાહત કેન્દ્રો, કેટલી મદદ મળી. એટલે સ્પર્ધાથી તો વ્યક્તિને અને સમાજને ફાયદો જ થાય, એ હકીકત છે. પણ ઘણી જે સંસ્થાઓ છે એ સ્પર્ધા નથી કરતી. અમુક વ્યક્તિઓ છે, અમુક સંસ્થાઓ, એ બેઠી બેઠી ઈર્ષા જ કરે છે, વગોવા કરે, કંઈ કરવું નથી. પણ કોઈ જે માન પાન મેળવે છે તો એને પાછા પાડવામાં અને વગોવામાં પોતાની શક્તિનો રાત દિવસ ઉપયોગ કરે છે. અરે ભાઈ, તમારે માન પ્રતિષ્ઠા જોતી હોય તો આ મેદાન પડ્યું દુનિયાનું કરો ને, ખૂણે બેસી બેસીને શું કામ ખોતરા કરો છો કોકનું. જરા સારું શીખો, અને તમને ન સહન થતો હોય તો એનાથી સારું કરી બતાવો. બસ સ્પર્ધા સારી છે. કોઈ પાંચ પછી માળા પહેરવતો હોય ને, એનું ભજનિક તરીકે નામ પંકાતું હોય તો વધારે તમે ભજન કરો, ભલે કોણ ના પાડે છે. વધારે તપ કરો, વધારે સેવા કરો, સ્પર્ધા કરો. સ્પર્ધા કરો તો સારું છે. પણ એક અત્યંત ચરમ બિંદુ આ કથાનું ત્યાં છે કે નારદજીએ તુંબરુની સાથે સ્પર્ધા કરી, પણ ભગવાન ત્યાં સુધી રાજી ન થયા કે જ્યાં સુધી નિર્માની થઈને તુંબરુની પાસે ન ગયા. એ આધ્યાત્મિક યાત્રાનું ચરમ બિંદુ છે. આપણે માળા પ્રેરણા કોઈમાંથી લઈએ, એની સ્પર્ધા કરીએ, પણ જેનાથી સ્પર્ધા કરીએ એની પાસે નિર્માની હૃદય હોય તો સમજવાનું કે તો ભગવાન આપણને ઉપર પ્રસન્ન છે. નહીતર એ સ્પર્ધા પણ જરા ઈર્ષાથી મિશ્રિત છે. ભગવાન પ્રસન્ન તો ત્યારે જ થાય, નહીતર શિવ જેવા વરદાન આપે અને ભગવાન રાજી ન થાય. ના, ગમે તેટલું થાય પણ જે વ્યક્તિની સાથે તમને માન છે તો ત્યાં મૂકો, એની પાસેથી શીખો, અને તમે આગળ આવો તો એ ભક્તિ એ કરીને, એ સેવા એ કરીને, એ તપે કરીને ભગવાન રાજી થાય છે, નહીતર રાજી નથી થતા. એટલે સંપૂર્ણપણે ઈર્ષાનું જે નિર્મૂલન કરવું, ખોદી નાખવી, ફેંકી દેવી, એ આ કથાનો મૂળ હાર્દ છે. રામાયણમાં એક સુંદર પ્રસંગ છે. હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવા માટે ઉપડ્યા, દરિયો પાર કરીને જવાનું છે, બહુ મધુર પ્રસંગ છે. સીતાજીની શોધ માટે જાય છે, પણ કથા તો એ ભક્તિ છે ને, સીતા એને મળવા જાય છે, એને પ્રાપ્ત કરવા માટે જાય છે. એટલે સાધકે આ જે હનુમાનજીની લંકા પ્રતિનું પ્રયાણ છે એ એક ભક્તિની યાત્રા છે, એ રૂપમાં સમજવાની બહુ જરૂરી છે. જ્યારે હનુમાનજી તૈયાર થઈ ગયા અને એમણે કીધું કે હું જાઉં છું અને સીતાજીની શોધ કરીને લાવું છું, એકદમ હનુમાનજી તૈયાર થઈને બાજુમાં સાગરને કિનારે એક મોટો પર્વત હતો, નીબુકી ચઢે એવું પર્વત પર હનુમાનજી છલાંગ મારીને પર્વત ઉપર ચડી ગયા અને ચારે બાજુ નજર કરી અફાટ સાગર ઘૂઘવાટ કરે છે. હનુમાનજી બધા જ રીછ અને વાંદરાઓ જામવંતી સહિત બધાને પ્રણામ કર્યા અને હનુમાનજી તૈયાર થઈ ગયા છે લંકા જવા માટે, પણ 400 ગાવનો સમુદ્ર ઘૂઘવાટા કરે છે. સામે પાર લંકામાં જવાનું છે, ભક્તિરૂપી સીતાને મળવાને જવાનું છે. હનુમાનજી એકદમ તૈયાર, રામ સ્મરણ, બધાને વંદના કરી હનુમાનજીએ એ જે પર્વત હતો એના ઉપર જરા છલાંગ મારવા માટે પર્વતને આમ દબાવ્યો અને છલાંગ મારી, શું થયું, એ આખો પર્વત ધરતીમાં ઘૂસી ગયો. ગયે એવું ગા પાતાલ તુરંતા, પર્વતની હસ્તી ન રહી. એટલા જોરથી હનુમાનજી કૂદ્યા અને એટલી તેજ ગતિથી ગયા. કેવી ગતિ, જીની અમોઘ રઘુપતિ કરવાના, રામના બાણમાં જેમ ભાથામાંથી અમોઘ શક્તિરૂપી બાણ છૂટે અને જેવી તેજ ગતિથી, ભયંકર ગતિથી બાણ ગતિ કરે અમોઘ શક્તિ, એમ હનુમાનજી ગયા. જેમ કોઈ મોટું જમ્બો જેટ કે રાજધાની એક્સપ્રેસ નીકળે તો પછી પાછળ કાંકરા, નાના પથરા, કાગળના ડૂચા એ બધું ઉડી ઉડીને અડધો ગાંવ સુધી નીકળી જાય, એમ હનુમાનજી એટલા વેગમાં ગયા કે મોટા મોટા ઝાડવા ઉખડી ઉખડી, મોટા મોટા પથરા એ બધું ઉછળી ઉછળીને અડધા દરિયા સુધી તો હનુમાનજીની પાછળ ખેંચાઈ ગયા અને બધું ધબોધબ પડ્યું સાગરમાં. હનુમાનજી તીવ્ર ગતિથી આગળ ગયા. ત્યાં સાગરમાંથી તેહી મૈનાક હોહી શ્રમ હારી, મૈનાક પર્વત સાગરમાંથી નીકળ્યો, એ સુવર્ણનો હતો એમ કહેવાય છે. અને એમણે વિનંતી કરી કે મહારાજ તમે રામદૂત છો, રામકાજ માટે જાઓ છો, થાક્યા હશો, જરાક આરામ કરીને પછી જાઓ. હનુમાનજી કીધું કે ભાઈ રામકાજ કર્યા વગર મને વિશ્રામ ક્યાં છે, એમ કરીને હાથે આશીર્વાદ આપ્યો. હનુમાનજી તરત જ આકાશમાં પાછા તેજ ગતિથી ભાગ્યા. આનો અર્થ છે ભક્ત ભક્તિને મેળવવા જાય ને તો પેલું પ્રલોભન આવે સંપત્તિનું, સુવર્ણનું, આ સમૃદ્ધિ રદ આવે તરત એના માર્ગમાં. પણ એને જે આદરપૂર્વક, ઘણા આપણને કોઈ વસ્તુ અમે સંતો જાય કોઈને ઘેર અને પછી આગ્રહ કરે કે લ્યો બાપજી આ જમો, એટલે અમે શું કરીએ, થાળીના હાથ અડાડીને કહીએ બસ લ્યો બસ આવી ગયું. એમ હનુમાનજીએ મૈનાકને પણ આમ હાથ અડાડીને આશીર્વાદ દીધા, બસ તારો ભાવ છે મેં સ્વીકારી લીધો, પણ હવે મને જવા દે, નીકળી ગયા, મારે તો રામ કાજ કરવું છે, હું આમાં ક્યાં ઉભો રહું. ભક્તિવાન પુરુષને આ પેલું પ્રલોભન છે અને એને પાર કરી જવાનું છે. હનુમાનજી નીકળી ગયા, પણ આગળ ગયા ત્યાં આકાશમાંથી સુરસા નામ અહીન હકી માતા, સર્પની માતા સુરસા આકાશમાંથી ઘૂઘવાટા કરતી આવી હનુમાનજીને ગળી જવા માટે, અને એકદમ આવી સામે, આજ મને દૈવે પ્રારબ્ધે આજે મને ભોજન આપ્યું, કેટલા દિવસથી ભૂખી ભમતી હતી, આજ મને ભોજન ભોજન મળી ગયું છે, એમ કહીને હનુમાનજીને ગળવા માટે સુરસા સામે આવી. હનુમાનજીએ હાથ જોડ્યા કે માવડી તું મને અત્યારે જવા દે, રામકાજ કરી લઉં, સીતાજીની શોધ કરી લઉં, રામને ખબર આપી આવું, અને પછી હું તને વચન આપું છું કે હું સામે ચાલીને તારા મોઢામાં પ્રવેશ કરી જઈશ, પણ તું મને અત્યારે હે માં મારા રસ્તામાં અવરોધ ન કર. સુરસા કે હવે તારી વાંદરની શું વિશ્વાસ ને ભરોસો, પાછો આવે ના આવે, મને તો અત્યારે ભૂખ લાગી છે અને ભૂખ લાગે ત્યારે હું કઈ જોવા ન ઉભી રહું, મને પ્રારબ્ધ યોગે મળી ગયું છે, હું તને ખાઈ જાઉં, બહુ વિનંતી કરી છતાંય સુરસા ન માની. ત્યારે હનુમાનજી કે સારું તો ખાઈ લે, આ તારી સામે ઉભો છું, બીજું શું. એટલે સુરસાએ જોજન ભરી તેહી બદનું પસારા, એક જોજન એટલે ચાર ગાવ, એટલું મોઢું સુરસાએ પોળું કર્યું તો તાસુ દૂંધ કપી રૂપ દીખાવા, હનુમાનજી એનાથી ડબલ થઈ ગયા. જેટલું સુરસા મોઢું પોળું કરે હનુમાનજીને ગળવા માટે એટલા મોટા હનુમાનજી થતા જાય. જસ જસ સુરસા બદનું બઢાવા, તાસુ દૂન કપી રૂપ દીખાવા, ડબલ ડબલ રૂપ કરતા ગયા. એ 16 થઈ તો 32 થાય, 32 થાય તો 64 થાય, છેવટે સુરસાએ સત જોજન તેહી આનંદ કિન્હા, સો ગાવ, સો જોજન એટલે ચારસો ગાવનું મોઢું પોળું કર્યું. કેટલું? ચારસો ગાવ. હવે ચારસો ગાવનો તો દરિયો હતો, એટલે એક ઓઠનો છેડો ત્યાં ગયો ને એક ઓઠનો છેડો આ કાંઠે આવ્યો. હનુમાનજી કે હવે હું આનાથી આઠસો ગાવનો થાઉં, પણ મારો એક પગ લંકામાં રાવણ પાસે જાય ને બીજો રામ પાસે જાય, એટલે આ અખતરો કરવા જેવો નથી ને, આમાં સમય ખોટી થાય છે. અતિ લઘુ રૂપ પવન સુત લીનહા. હનુમાનજી એકદમ નાના થઈ, બદન પૈઠી, મુખમાં નીકળી, આંટો મારીને એકદમ હનુમાનજી બહાર નીકળી ગયા ને સુરસાને વંદન કર્યું કે માં તારા મોઢામાંથી બહાર નીકળ્યો છું એટલે તે મને ખાઈ લીધો કહેવાય, બસ હવે મને તું જવા દે. સુરસા પ્રસન્ન થઈ ગઈ કે મને દેવતાઓ એટલા માટે જ મોકલી હતી, તું રામ કાજ કરવા જાય છે પણ ત્યાં તારી બુદ્ધિને કસોટી થવાની છે, તો કેવી બુદ્ધિ છે, કેવી કૌશલ છે, કેવી શક્તિ છે એની પરીક્ષા કરવા માટે હું આવી હતી, જા મારા આશીર્વાદ છે, રામકાજ તારું સફળ થશે. આ સુરસા છે ને વાસનાનું રૂપ છે. ભક્ત થોડોક આગળ વધે ને એટલે આ સુરસાનું મોઢું પોળું થઈને ભક્તને ગળવા માટે આવે, એની સામે તો એ જ નીકળે કે એનાથી મોટો થાય, એનાથી મોટો થાય તો જ બચી શકે, નહીતર બચાય નહીં. આ બીજું વિઘ્ન છે એ વાસનાનું છે, અને એનાથી જયારે આગળ હનુમાનજી ગયા ત્યારે ત્રીજું વિઘ્ન ભક્તિના માર્ગમાં આવ્યું છે. નિશિચરી એક સિંધુ મહ રહી, કરી માયા નભુ કે ખગ ગહી, જીવ જંતુ જે ગગન ઉડાહી, જલ બિલોકી તિનહ કે પરીછાઈ, ગહી છા સકસોન ઉડાઈ, તેહી વિધિ સદા ગગન ચરખાઈ. એક સિંહિકા નામની રાક્ષસી દરિયામાં રહેતી, એનો ધંધો શું હતો? આકાશમાં કોઈ પક્ષી ઉડે, એનો પડછાયો દરિયાના પાણીમાં પડે એટલે એની પાસે એવી માંત્રિક તાંત્રિક માયાવી શક્તિ હતી કે પડછાય નામ દબાવે એટલે પેલું પક્ષી એની ગતિ રૂંધાઈ જાય અને દરિયામાં પડે, પકડીને પોતે ખાઈ જાય. આ છલ એને હનુમાનજીની ઉપર આદર્યું. હનુમાનજી આકાશમાં જતા હતા, પડછાયો પડ્યો એટલે સિંહિકાએ તરત જ પડછાયો જોઈને દબાવ્યો. હનુમાનજી સમજી ગયા કંઈક પ્રયોગ છે, એકદમ નજર કરી ત્યાં તો આ રાક્ષસીને જોઈ. હનુમાનજી આવ્યા, એક જ મુષ્ટિકાનો પ્રહાર કરી સિંહિકાના રામ રમાવી અને હનુમાનજી નીકળી ગયા. બારીધી પાર ગયે એવું મતી ધીરા. આ સિંહિકા છે એ ઈર્ષાનું રૂપ છે. બસ આ છેલ્લું સ્ટોપ છે. આને બહુ સરસ રીતે સમજવાની એ છે કે સિંહિકા રહેતી હતી ક્યાં? દરિયામાં. તો દરિયામાં આજુબાજુ એના જે જીવચળ હોય, જંતુ હોય, એ ખાવા જોઈએ ને, રે પાણીમાં આજુબાજુના છે એને કોઈને નથી ખાતી, તો ઉપર ઉડે છે એને પકડે છે. ઈર્ષા વાળાનો આ જ ધંધો હોય છે, પોતાથી સહેજ ઊંચો ઉડે ને એને જ પકડે. પડખે રહ્યો તો ક્યાં વાંધો છે, એની જેવા થઈને રહ્યો, એની આરે તમે દારૂ માંસ મદિરાના પાન કરો તો ક્યાં વાંધો છે, પણ તમે એ છોડો અને હરિભક્ત થાઓ એટલે જુઓ, તરત જ પકડવાની શરૂઆત થઈ જાય, પાડવાની શરૂઆત થઈ જાય. જરા ઉપર જાય એટલે તરત પકડે. ઈર્ષા વાળો એક એ ધંધો કરે. બીજું, સિંહકા એવી રીતે પકડતી હતી, સીધે સીધી નહીં તો પડછાયો પકડે. ઈર્ષાવાળા હંમેશા બ્લેક સાઈડને જ પકડે, કોઈમાં કોઈમાં કાંઈક ભૂલ હોય, કાંઈક ખોટું હોય એ જ ખોળી કાઢે. અરે આ ભાઈ એના કેટલા ઉજળા પાસા છે એ તો ભલા ક્યારેક બતાવો, કાળું તો છે જ દુનિયામાં પણ એ બતાવો ને. પણ ના, ઈર્ષાવાળાનું પ્રધાન લક્ષણ છે બ્લેક સાઈડ દબાવવાનું, અને એ દબાવી અને એને પાડવાનું છે જ ને. કોઈ જરા આગળ નીકળે એટલે તરત એનું ભવિષ્ય, 50 વર્ષ પહેલા એ ક્યાંય બ્લેક સાઈડ હોય ને એ તરત પત્રિકામાં આવે, આનું આમ હતું. પણ હવે એ તો સુધરી ગયો, વાલીઓ વાલ્મીકી થઈ ગયો, પણ તું વાલ્મીકી વાલીઓ કાં થા, તું શું કામ આવું કરે છે ના. પણ ઈર્ષાવાળાનું પહેલું લક્ષણ એ છે, ઉપર જાય એને પકડે, બીજું એનો પડછાયો એટલે બ્લેક સાઈડ દુર્ગુણોને પકડે, અને ત્રીજું દરિયા જેવો વિશાળ માણસ હોય ને તો પણ ક્યાંક 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 ઈર્ષા પડી હોય તો ના નહીં, એટલે એ પણ સમજવા જેવું. એટલે હનુમાનજીએ આને જીવતી ન રાખી, એને પતાવી જ દીધી, અને માર્યા પછી જ બારીથી પાર ગયે એવું મતી ધીરા. આ ભવસાગરને પાર થવું હોય તો આ ઈર્ષાને ખતમ કરે એ જ સામે કિનારે જઈ શકે, બાકી બીજાનું કોઈ કામ નથી. નિર્મત્સર એવા જે સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. ઈર્ષા જરા પણ જીવમાં બચે એ તો ઠીક જ નથી, અને મીઠું સ્વરૂપ એનાથી પણ. એક આપણે નરસિંહ મહેતાની કથા સાંભળીએ છીએ, મીરાની પ્રેમની દીવાની કથા સાંભળીએ છીએ, દાદા ખાચર અને પરોતભાઈની કથાઓ સાંભળીએ છીએ, પણ ક્યાં કોઈ દી ચાનક ચડે છે? આહા, આ લોકો, આ નરસૈયો, આ મીરા, આ સુરદાસ અંધ હોવા છતાં, આ તુલસીદાસ, આ દાદો ખાચર કેટલી કસોટી, કેવો દાસ થઈ એ પર્વતભાઈ, એ ગોવર્ધનભાઈ, એ તુકારામ, એ એકનાથ કેવી રીતે પ્રભુ ભજી ગયા, ને હું કયા સુખનો સંસારમાં ચોંટ્યો છું એની ચાનક જો ચડી જાય એટલે સત્સંગ આપણામાં મીઠી ઈર્ષા પેદા કરાવે છે. આપણને જો એક ચાનક આવી જાય કે આ હા હા આ બધા આવી રીતે જીવ્યા છે, અમે પણ જો આવી રીતે જીવી જઈએ તો અમારું જીવન ધન્ય થઈ જાય, તો એક મીઠી ચાનક ચડી જાય આ કથાનો સાર. અને બીજું ઈર્ષાળુને આશીર્વાદ, સૂત્ર લખતા હોય છે ને ઘણા, ઈર્ષાળુને આશીર્વાદ ટ્રકની પાછળ લખ્યું હોય છે, બુરી નજર વાલે કો મુહ કાલા, ઈર્ષાળુને આશીર્વાદ, એટલું કહીને આપણે આ વચનામૃતને સંપૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ. આપણે ગયા રવિવારે જે ચોથા વચનામૃત ઉપર ઈર્ષાને લક્ષ્યમાં રાખીને વાતો કરેલી, એ સંદર્ભમાં આજે એક ભાઈએ પ્રશ્ન કર્યો છે કે ઈર્ષા છે એ ખરેખર ખરાબ વૃત્તિ છે જ, તો એ ટાળવા માટે શું કરવું જોઈએ? બહુ સાચી વાત છે કે ઈર્ષા ટાળવાની જિજ્ઞાસા હોવી જ જોઈએ. તો પહેલા એ સમજી લઈએ કે ઈર્ષા માનમાંથી પેદા થાય છે, એટલે જો માન ટળી જાય તો ઈર્ષા ટળી જાય. એ માટે શ્રીજી મહારાજ અંત્ય પ્રકરણના 28માં વચનામૃતમાં બતાવે છે કે જો ભગવાન અને ભગવાનના ભક્તનો અતિશય મહિમા સમજાઈ જાય તો માન, ઈર્ષા વગેરે દોષ ક્યારેય પેદા જ ન થાય. જેવી રીતે કોઈ પૃથ્વીપતિ બાદશાહ હોય એની આગળ આપણને ક્યારેય માનની ઈચ્છા રહેતી નથી. શા માટે નથી રહેતી? કારણ કે આપણે સમજીએ છીએ કે એ માણસ છે એ સામાન્ય નથી, એ મારી જેવો સામાન્ય નથી, એ તો અતિશય મોટો મહાન વ્યક્તિ છે, પૃથ્વી સંપૂર્ણ પૃથ્વીનો બાદશાહ છે, અને હું તો એક સામાન્ય માણસ છું, એમાં એની આગળ મારી શું ગણતરી? એટલે ત્યાં માન નથી રહેતું, એ બાદશાહ આગળ માન નથી રહેતું. એટલું ને એ બાદશાહનો કોઈ સામાન્ય અધિકારી નોકર હોય એની આગળ પણ આપણે માનની અપેક્ષા નથી રાખી શકતા, કારણ કે એ સામાન્ય અધિકારી પણ કોનો છે? એવા જે પૃથ્વીપતિ બાદશાહ એનો એ માણસ છે, એટલે એ પણ સામાન્ય ન ગણાય અને એની આગળ માન ન આવે. એવી જ રીતે જ્યારે અતિશય ભગવાનનો એવો મોટો મહિમા સમજાય કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે અને એનો આ ભક્ત છે, એનો આ દાસ છે, એવો જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજાય ત્યારે એની પાસે ક્યારેય માનની આકાંક્ષા જાગે નહીં. જેવી રીતે ઉદ્ધવજી અતિશય મોટા હતા, ડાહ્યા હતા, તો પણ ભગવાનનો એવો મહિમા સમજતા હતા, તેથી ગોપીઓનો પણ અતિશય મહિમા સમજ્યો. અને કેવો મહિમા? કે હે ભગવાન, કૃપા કરી મને આ વ્રજમાં એક સામાન્ય વન વેલીનો અવતાર આપજો, જેથી કરીને આ વ્રજાંગનાઓ અહીંથી ચાલે ત્યારે એના ચરણની રજ છે એ મારા મસ્તક ઉપર પડે અને હું ધન્ય થઈ. આટલું દાસત્વ એ મહિમા સમજે ત્યારે પ્રગટે છે. એટલે દાસત્વ પ્રગટતાની સાથે જ ઈર્ષ્યાદિક દોષ એ ક્યારે પેદા થઈ શકતા નથી. અને બીજું, માન સમજ મહિમા સમજવાથી શું ફળ થાય છે? કે મહિમા જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે સ્નેહ પ્રગટે છે. કઈ રીતે? તો જ્યારથી આપણે સોના, ચાંદી, ઝવેરાત અને રૂપિયાનો મહિમા સમજ્યા ત્યારથી આપણને સોના, ચાંદી, રૂપિયામાં પ્રેમ થઈ ગયો. એ પ્રેમ મહિમા સમજ્યા તો થયો. એવી રીતે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજાઈ જાય છે તો એની સાથે પ્રેમ પણ સહજતાથી થઈ જાય છે. અને જ્યારે સ્નેહ થાય છે ત્યારે શું બને છે? પહેલી બાબત કે જેની સાથે આપણને સ્નેહ થાય છે એ વ્યક્તિનું સુખ એ આપણું સુખ બની જાય છે. જેવી રીતે યુવાન પતિ પત્ની હોય એ અરસપર સ્નેહથી જીવતા હોય તો એ બંનેમાંથી કોઈ એકાદ વ્યક્તિ રૂપે, ગુણે, શીલે, કલા કૌશલ્ય અધિક હોય તો એની ઈર્ષા નથી કરતો, પણ પોતાનું ગૌરવ સમજે છે, પોતાનું જ સુખ સમજે છે અને એમાં પોતાને ધન્ય ભાગી સમજે છે. એ સ્નેહ છે તો, પણ સ્નેહ તૂટે ત્યારે આપણે જોઈએ છે કે બંને પાત્રો ઈર્ષા, રાગ, દ્વેષ અને ઘૃણાથી ભરાઈ જાય છે. એટલે સ્નેહ છે એ એવો સ્નિગ્ધ પદાર્થ છે
કે અરસ પરસ આવી મીઠાસથી જીવન પસાર કરાવડાવે છે, એ સ્નેહને લીધે ક્યારે ઈર્ષાભાવ પેદા નથી થતો. અને બીજી બાબત કે સ્નેહનો અર્થ જ એ છે સહકાર અને સમર્પણ. જેની સાથે આપણને સ્નેહ હોય એના માટે કંઈક કરી છૂટવાની તમન્ના એ સ્નેહમાંથી જાગે છે. અરે પ્રાણની કુરબાની આપવા સુધીના પગલા સ્નેહને લીધે થાય છે. એટલે બીજા સહકારની તો વાત જ શું, જેમ પોતાનો જે પ્રિય પાત્ર છે એનું જેમ ભલું થાય, રૂડું થાય અને સુખી થાય એવા જ પગલા આપણી પાસે સ્નેહ ભરાવે છે. એટલા માટે જો સ્નેહ આવે તો સતત સહકારની ભાવનાથી આપણે એની સાથે જીવી શકીએ છીએ, પણ ઈર્ષાથી ક્યારેય આપણા હૃદયમાં એવો દાગ આવતો નથી. અને એક બાબત આપણા મનને એ રીતે સમજાવવાની જરૂર છે કે જો ભગવાનના ભક્ત પ્રત્યે ઈર્ષા કરીએ તો આપણને ભગવાનના ભક્ત પ્રત્યે કુભાવ આવી જાય છે, અને જ્યારે ભગવાનના ભક્ત પ્રત્યે કુભાવ આવ્યો ત્યારે આપણી બુદ્ધિ છે એ મલિન થઈ ગઈ, બુદ્ધિમાં પાપ આવી ગયું. અને બુદ્ધિમાં પાપ આવ્યું એટલે શું ફરક પડે કે બુદ્ધિ છે પાપથી ઘેરાયેલી બુદ્ધિ છે એ પાપને રસ્તે ચાલે છે પણ ભગવાનને માર્ગે ચાલી શકતી નથી, અને આપણા માટે સદાયને માટે કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય છે. એ ડરથી આપણા મનને સમજાવવાની જરૂર છે કે હે મન, તું ક્યારેય ભગવાનના ભક્ત પ્રત્યે ઈર્ષા ન કરીશ, નહીંતર કુભાવ થશે, અને કુભાવ થશે તો બુદ્ધિ મલિન થઈ જશે. અને ઈર્ષા મનમાં આવે પછી ત્યાંથી અટકતી નથી પણ આગળ વધે છે, અને જે રીતે આપણને એ ઈર્ષા જેની સાથે છે એને કેમ હેરાન કરીએ એવા પગલા ભરાય છે. જેવી રીતે નરસિંહ મહેતાને નાગર બ્રાહ્મણોએ કેવળ ઈર્ષાએ કરીને જેલમાં પુરાયું, એ ઈર્ષા આવે એટલે આવા મન વાણી કર્મથી પગલા ભરાઈ જ જાય. અને જ્યારે આપણે ભગવાનના ભક્તને વાણીથી કે ક્રિયાથી જ્યારે આવી રીતે હેરાન કરીએ ત્યારે અતિશય અપરાધ થાય છે, અને એ અપરાધ એ દ્રોહ એવો છે કે જેને ભગવાન ક્યારેય માફ કરતા નથી. બધા બીજા અપરાધોને ભગવાન માફ કરે છે, ક્ષમા કરે છે, પણ પોતાના ભગવાન પોતે ભગવાન પોતાના ભક્તનો જો કોઈ અપરાધ કરે તો એને ક્યારેય ક્ષમા કરતા નથી. આવો અપરાધ આપણાથી ઈર્ષાએ કરીને થઈ જાય માટે મનને કહેવાનું કે હે મન, તું ક્યારેય ભગવાનના ભક્ત પ્રત્યે ઈર્ષાનો ભાવ ન લાવીશ. જો આ વસ્તુ સમજાઈ જાય તો કાયમને માટે આપણા હૃદયમાંથી ભગવાનના ભક્ત પ્રત્યેથી ઈર્ષાભાવ નીકળી જાય અને એક સ્નેહની વૃત્તિ મહિમાની વૃત્તિ જાગે તો જીવન ધન્ય થાય.